અદભુત પુરુષોત્તમ પ્રકાશની કથા આપણે સાંભળી. દિવ્ય કથા, એમાં મહારાજનું પ્રાગટ્ય થયું અને એમાં પૂજ્ય પૂર્ણ સ્વામી પ્રાગટ્ય કરાવતા હોય પછી શું બાકી રહે. અદભુત ગાથા. હવે જેનું પ્રાગટ્ય થયું છે એ ભગવાન શ્રીહરિ સ્વમુખે અદભુત જે વાતો કરે છે, જેને માટે મુસ્લિમ બિરાદોના મોઢામાંથી શબ્દો નીકળે, ક્યા જિરાફ કિતાબ લિખી ગઈ હૈ, ઇસમેં લિખને વાલે તો ઇસમે બોલને વાલે તો ખુદા હૈ હૈ મગર લિખને વાલે ભી ખુદા હૈ, એવું અદભુત વચનામૃત આપણે 61મું સાંભળવું છે. પણ 60મું હું આવ્યું હતું તો કે પેલા 60મું યાદ રહ્યું? કોને યાદ રહ્યું બોલો જી, કયો છે ગનભાઈ? જોરથી બોલવું પડશે તો શું થાય, વાસ ના ટળી જાય. સર્વથી કઠણમાં સર્વથી મોટામાં મોટું કોઈ સાધન હોય તો વાસના ટાળવી, તે છે. પંચ વિષયમાં જે પ્રીતિ લાગી રહી છે એવી પ્રીતિ જ્યારે પરમેશ્વર સંબંધમાં લાગે ત્યારે સારા નરસબે વિષય સમકક્ષ થઈ જાય છે અને એને એકાંતિક ધર્મ કહેવામાં આવે છે. અને એવો જે એકાંતિક ધર્મ છે એનું જે પાલન કરે છે એ જ આત્યંતિક કલ્યાણને પામે છે. એ વાસના તળે કેમ? આત્મનિષ્ઠા, પંચવિષયનું તુચ્છપણું અને ભગવાનનું મહાત્મય, આ ત્રણને અવલંબન કરી અને વાસનાના લોચા નીકળી જાય છે અને જીવાત્મા મુક્ત બની જાય છે, એવી અદ્ભુત ગાથા આપણે 60મા વચનામૃતમાં જોઈ હતી. હવે જોઈએ 61ના વચનામૃતમાં મારા શું કહે છે. સભા યાદ રાખજો બધાય, ગમે ને પૂછીશું તો સંતોને પૂછું, પાર્ષદોને પૂછું, હરિભક્તોને પૂછું, યુવાનોને પૂછું, દાદાને હોય તેને પૂછી લઉં તો કે દાદા રે આપણે સારો સંબંધ પહેલેથી, દાદા બહુ ગમે. કારણ કે આપણે આડુઓડું બોલવાનું તો ઉપાયથી નહીં, કારણ કે સાંભળે તો ઉપાય થાય ને, એ કાંઈ સાંભળતા હોય નહીં, એ તો શોભા અભિવૃદ્ધિ કરવા માટે પધાર્યા છે. આવા દર્શને ક્યાંથી, આવા સંતો ને આવા ભક્તો દર્શન થાય તો બેડો પાર થઈ જાય, હું બોલ્યા નહીં સાચું ખોટું, દર્શન થાય તો બેડો પાર થઈ જાય. મહારાજો ને એકવાર વડતાલ જતા હતા, કારિયાણ થી પ્રસાર થયા, વસ્તા ખાચર ને કીધું હાલો વડતાલ. કે વસ્તા ખાચર કે મહારાજ, મારે ઘર માળવાનો ટાઈમ થયો છે ને ભાવનગર થી બધો સામાન મંગાવ્યો છે, તો મહારાજ મારથી તો નહીં અવાય. મહારાજ કે હાલો ને, તો કે મહારાજ ઘર માળવાનું અધૂરા રહી જાય. મહારાજ વડતાલ ગયા, પાછળથી થયો વરસાદ, ઘર બધા પડી ગયા. અને મહારાજ વડતાલથી ફરી રહ્યા પાછા કારિયાણી પધાર્યા. મહારાજ કે વસ્તા ખાચર દર્શન કરવા આવ્યા, એટલે મહારાજ કે વસ્તા ખાચર ઘર તો મળાઈ ગયા હશે ને? કે મહારાજ કે મહારાજ ઘર તો પડી ગયા. મહારાજ કે તમે ઘેર રહેતા તોય પડી ગયા? મહારાજ કે મહારાજ એને થોડા આડા હાથ દેવાય. મહારાજ કે ભલા માણસ, અમારે જેવા કહેનાર હતા તો તમને હા ન પડી અને તમે હારે ન આવ્યા, લ્યો આલ્યો 500 રૂપિયા કે. અને સમયમાં બહુ સંતો અને ભક્તો આવ્યા હતા, બધાને દર્શન કરી આવો. મહારાજને કે મહારાજ 500 તો શું, 5000 આપો તો એ દર્શન ક્યાંથી થાય? હવે એ દર્શન થાય નહીં એમ ભક્તો, આ દર્શન થાય તો બડો પાર થઈ જાય ને, આમાંથી એકાદ યાદ રહી જાય ને, આ યાદ રહી જાય તો મુક્તિ થઈ જાય, આમાંથી કોઈક યાદ રહી જાય ને તોય બેડો પાર થઈ જાય. બોલો, તમે એવા ઇતિહાસો રચાણા, આખા બ્રહ્માનંદ સ્વામી યાદ ન રહ્યો, ખાલી ડૂટી યાદ રહેલા છોકરાને, ખાલી ડૂટી. બોલો, ડૂટીવાળા સ્વામી, ડૂટીવાળા સ્વામી, ડૂટીવાળા સ્વામી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં, ડૂટીવાળા સ્વામી, ડૂટીવાળા સ્વામી, ડૂટીવાળા સ્વામી. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે એનો અંતકાળ જયારે બાળકનો આવે, ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામી લઈને તેડવાય. પણ આને મોટું મોટું યાદ નહીં રહેલું. મહારાજ કે હાલો, ત્યારે રોલો કે પણ ડૂટીવાળા સ્વામી નથી. મહારાજ કે આ જ છે, કે હું ઓળખતો નથી, ડૂટી જરાક દેખાડો, કે મને ડૂટી જ યાદ છે. અને બોલો, ભગવાન સ્વામિનારાયણ એને ધમ્મા પાડી ગયા, આમાંથી કોઈક યાદ રહી જાય તો બેડો પાર થઈ જ જાય. એટલે દાદાને પણ લાખ લાખ ધન્યવાદ. અહીં સભામાં બેસે છે. આજે આનંદની વાત એ છે ભક્તો, તમને શિબિરો ગમવા માંડી છે, શિબિરો ગમવા માંડી. આટલા લગન ગાળો હાલતો હોય છે તો આટલા બધા ભક્તો શિબિરમાં આવ્યા, ક્યાં ક્યાંથી શિબિરમાં આવ્યા, એ બહુ મોટી વાત છે. મને એમ છે મહારાજ હવે બહુ ઢેળ્યા લાગે છે, ગજબ ઢેળ્યા લાગે છે. નતર શિબિરથી વળી ગમતા છે, અમને ખબર વર્ષો પહેલાં શિબિર કરતા કેટલા ઢંઢેરા પીટાવીએ, ગામડે ગામડે ફરીએ, પોસ્ટર લગાડી, માળા 150 જ માણા થાય, 200 પૂરા ન થાય બોલો. અને આજ કાંઈ વગર મેં ને તે બોલો કેટલા ભક્તો આવી ગયા. અને એમાં લગ્નનો ગાળો, જો એ ગાળો ન હતો તો ગજબ થઈ જતો. આવનારના મનમાં વિચાર થાય મગનભાઈ આ શિબિર છે કે આ કથા છે. ઘણો આનંદ જોઈએ આપણે. 61મો વચનામૃત મારા શું કહે છે, સંવત 1876ના ફાગણ વદી 30ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટાને વિશે ઢોલિયા પર બિરાજમાન હતા. ને હીરકોરનું શ્વેત ધોતિયું મસ્તકે બાંધ્યું હતું, ને શ્વેત પછડી ઓઢી હતી, ને શ્વેત ફેસ પહેર્યો હતો, ને કંઠમાં શ્વેત પુષ્પના હાર ધારણ કર્યા હતા, ને શ્વેત પુષ્પના તોરા પાઘમાં ડાબી કોરે લટકતા હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કમાણી સાહેબ તમારો નંબર લાગ્યો. બરાબર છે. ફાગણ વધી ત્રીજ પછી ક્યાં બેઠા હતા? પછી હું તું શ્વેત વસ્તુ, શ્વેત તો કઈ દેવા લગભગ તમે ખોટા ન પડો. મહારાજને શ્વેત વસ્ત્ર બહુ વાલા હતા. પછી મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, કામ ક્રોધ લોભ તથા ભય એમને યોગ્ય કરીને પણ ધીરજ ડગે નહીં, તેનો શો ઉપાય છે? વારંવાર મુક્તાનંદ સ્વામી જ મેદાનમાં આવે છે. કામ ક્રોધ લોભ અને ભય એમને કરીને પણ ધીરજ ડગે નહીં, એનો શો ઉપાય છે? માને પરમાત્માના ભજનમાં જે મન લાગ્યું છે એમાંથી ચલાયમાન ન થઈ જાય, ન તો આ બધા ભગવાનના સ્વરૂપમાંથી મનને ચલાયમાન કરી નાખે. કામ ક્રોધ લોભ અને ભય એવા સંજોગ ઉભા થાય, પરંતુ તેમ છતાં એમાં ન લેવાય, ભગવાનની મૂર્તિમાં જ મન લાગ્યું રહે, એનો શો ઉપાય છે? એવો સરસ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હું દેહ નહીં, હું તો દેહથી નોખો જે સર્વનો જાણનારો એવો જે આત્મા તે છું. એવી જે આત્મનિષ્ઠા તે જ્યારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં, અને આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં. બહુ સરસ મારો ઉત્તર કર્યો મહારાજ, કે જેને એમ મને હું દેહ નહીં, દેહની આટલું મને એટલે પતિ ગઈ વાત. લો આ ભયંકરમાં ભયંકર કોઈ હોય ને તો આ દેહ જ છે, આ ખોખું બધાથી ભયંકર છે. સારું બહુ છે મોક્ષના પથમાં, અને ખરાબે બહુ છે. આના માધ્યમથી જ મોક્ષ થાય છે ને આના માધ્યમથી જ મોક્ષ બગડી જાય. બોલવા મોક્ષનું કરાવનારો આ દેહ, મોક્ષને બગાડનારો પણ આ દેહ. દેહની સાથે રહો, દેહ પાસેથી કામ લો, પણ કેવી રીતે લેવાનું? જેમ પતરાવાળામાં જ ભોજન કે પતરાવાળાને ફેંકી દે એમ દેહની પાસે કામ લેવડાવી લેવાનું. શું? પૂજા કરાવી લેવાની, માળા કરાવી લેવાની, દંડવડ કરાવી લેવાના, સિવાય એની પાસે કરાવી લેવાની, એની પાસેથી કામ કઢાવી લેવું. આ શહેરમાં જોઉં ને એટલે ગાયો છે ને દોઈને પછી કાઢી મૂકે નહીં, એમાં એની પાસે કામ કાઢી લેવું. દેહ હું નહીં. પછી કેવા શબ્દો કીધા? હું દેહથી નોખો સર્વેનો જાણનારો એવો જે આત્મા તે છું. સર્વેનો જાણનારો છું, આ તમે કેવો છે? સર્વનો જાણનારો. સત્સંગજીમાં પણ લખ્યું ને, સ્થુલાદિ દેહ ત્રિતય માન ખાધા શિખમ ચયહ વ્યાપ્યાંતઃકરણે કરોતિ વિવિધા ક્રિયા. સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહની અંદર જે વ્યાપી રહેલો છે, નખથી શિખા પર્યંત સર્વે વાતને જાણનારો છે, વ્યાપેન્દ્રયાંતઃ કરણે કરોતિ વિવિધા ક્રિયા, ઇન્દ્રિયો અંતસ્કરણમાં વ્યાપી જઈ વિધવિધ ક્રિયાનો કરનારો છે એવો આત્મા છે. અજો નિત્ય શાશ્વતશ્ચ નિરંસંશ પ્રકાશક સ્વચ્છેદ્યાદિ ગુણોજ્ઞેય જીવાત્મા વર્ણિષત. અજો ન જાયતી તે અજ, ક્યારે જન્મતો નથી, નિત્ય ક્યારે મરતો નથી, શાશ્વતશ્ચ જે પરિણામથી રહિત છે. અને સ્વચ્છેદ્યાદિ ગુણોજ્ઞેય, અગ્નિ જેને બાળી ન શકે, વાયુ જેને સૂકવી ન શકે, વરસાદ જેને ભીંજવી ન શકે, શસ્ત્ર જેને કાપી ન શકે, એવો શુદ્ધ આત્મા છે. મહારાજ કેવો વિચાર કરું, હું એવો છું, હું આ જગતના પ્રપંચમાં લેવા એવો નથી. એવી જે આત્મનિષ્ઠા, તે જ્યારે અતિ દ્રઢ થાય, આત્મનિષ્ઠા યાદ રાખજો, નિષ્ઠા નથી જીવનિષ્ઠ, પણ ક્યાં છે? દેહ નિષ્ઠા છે. ક્યાં છે? શેની નિષ્ઠા છે? દેહ નિષ્ઠા. દેહ નિષ્ઠા તૂટે, આત્મનિષ્ઠાનો પ્રારંભ થાય, એટલે કામ થઈ જાય. તમને કહું, આત્મનિષ્ઠાનો પ્રારંભ થાય એટલે ભગવાનમાં હેત થાય, ભગવાનના આચાર્યમાં હેત થાય, ભગવાનના સંતમાં થાય, ભગવાનના ભગતમાં થાય. અને આત્મનિષ્ઠા દ્રઢ જો ન થાય તો યાદ રાખજો, ભગવાનમાં તો કદાચ થાય તો થાય, પણ ભગવાનના આચાર્ય, ભગવાનના સંત ને ભગવાનના ભગતમાં તો ન જ થાય. કારણ કે આ બધા ઘૂસતા મારી મારી કરે ને. ભગવાન તો બહુ વિશાળ હૃદયવાળા, કશું કહે નહીં, ખાલી દર્શન આપે. વઢે કોણ? અરે ભગવાન તો એટલા બધા દયાળુ, તો માવો ખાને સામે ઉભા રહો ને, માવો ચાવી જાય કરો ને, તોય કાંઈ ને બોલો બોલો. એ કે આપણે છેલ્લે હિસાબ સમજી લો, તો જાપેટ. જ્યારે સાધુ તરત કે હું આ ભેરું છું મોઢાની અંદર, હું કરડી કરડી કરશો આ આટક્યું કરડતા હોય, એમ એમ કોણ કહે? સાધુ કહે. અને ત્યારે પછી એમાં હેત રહેવું, એ આત્મા રૂપ મનાય તો જ રે, ન તો રે. મહારાજે અંત્યના છેલ્લા વચનામૃતની અંદર બહુ સરસ વાત લખી. મહારાજ કહે, ભગવાનની પાસે નિત્ય એવું માગજો, હે મહારાજ, દેહની અંદરથી અહંભાવ, સંબંધીમાંથી મમત્વ ભાવ ટળજો, અને મહારાજ ઇન્દ્રિય અંતકણ થકી મારી રક્ષા કરજો. અને એમ જો ન થાય, અને દેહમાં જો પ્રીતિ રહી જાય, તો ક્યારેક ભગવાનના સંત કે ભગવાનના ભક્તની સાથે લીધે દીધે જરાક તકલીફ થાય, એટલે પોતે સ્વભાવ ન છોડી શકે, પણ ભગવાનના સંત કે ભગવાનના ભક્તને છોડી દે. બોલો, વિચારો. માટે આત્મનિષ્ઠા બહુ જરૂરી. આ બધા ન્યારે રહેવામાં આત્મનિષ્ઠા જ જરૂરી. બોલો, આત્મનિષ્ઠા જરૂરી. આત્મનિષ્ઠા ન હોય તો મહારાજ કહે કે આ જીવ લોયાનો છઠ્ઠામાં એવું કીધું. મહારાજ કે જીવ પછી એવો સંકલ્પ કરે, આપણે એકાંત પકડીને ક્યાંક ભજન જેવું આવે બનશે એવું કરશું, બાકી હવે રહેવાશે. અને કેમ? આત્મનિષ્ઠા દ્રઢ નથી. દેહને કોક અડે, અડે મને કોક વઢે તખે, તારું થવા દે ન થવા દે. અરે ભલામણા, આ જીવ તો બધું સહન કરે, પણ ભગવાનના ભક્તનું એક વાક્ય સહન ન કરે. બોલો, ઘરવાળા ઘૂસતા તો સહન કરે, તમારી વાત નથી કરતો, પાછું જોજો ખોટું લગાડતા નહીં. આ તો બીજા બધાની વાતો છે. તમારે બધાને તો આજ ચિઠ્ઠી આવી, બોલો અમારે શું કરવું? આવી હતી ને, તમારે બધાને બહુ સાનુકૂળતા છે. ભગવાનના સાધુક, ભગવાનના ભગત, જરાક એનું ધાર્યું ન થવા દે, એટલે તરત મરોડાઈ જાય. મરોડા એટલું જ નહીં, દેહમાં જો બહુ પ્રીતિ હોય, જેટલી દેહમાં પ્રીતિ એટલું વધારે ખોટું લાગે, યાદ રાખશો. જેટલું વધારે ખોટું લાગે, જેટલી વધારે દેહમાં પ્રીતિ છે. અને જેટલું વધારે ખોટું લાગે, એટલું વધારે સત્સંગનું ખરાબ કરે. જીવની પ્રકૃતિ છે. મહારાજે લોયાના 17મા વચનામૃતમાં કીધું, 16મા અને 17 બેમાં બતાવ્યું. મહારાજ કે પ્રથમ જેટલી એ સ્તુતિ કરતો, એના કરતા લાખ ગણી નિંદા કરે, તોય પણ એને સંતોષ ન થાય, બસ હવે ખમૈયા કરું, જો દેહને જરાય કે હલાવે તો. એટલે મહારાજ બહુ સરસ કહી રહ્યા છે, મહારાજ કે આત્મનિષ્ઠા જો દ્રઢ ન થઈ હોય તો સહન થઈ શકે નહીં. અને મહારાજ કે આત્મનિષ્ઠા જો દ્રઢ હોય તો કોઈ રીતે એની ધીરજ ડગે નહીં. માનો કે નિષ્કામી વર્તમાનમાં કાચો હોય, એને કોઈ વઢે ધખે, તો ઉલટાનો ગુણ લઈ, સારું થયું મને વઢ્યા ધખ્યા, તે મારી અંદરથી એ દોષ જાશે, ગુણ આવશે. માનો કો લોભ ને આધીન બની વર્તતો હોય અને ભગવાન ના સાધુ ક્યારે ખખડાઈ કહી દે રૂપિયા ભેળા કરી નહીં ભેગા આવે, કોઈ ઠાઠડીયા નહીં બાંધી દે, વાપરી ખરે કહી દી વાપરી, ઠાકોરજીનું મંદિર થાય, સમય થાય, ઉત્સવ થાય, વાપર્યામાં. જો પોતાને આત્મરૂપ માનતો હોય તો વાંધો આવે, અને નિતર પાટા પરથી ગાડી ખડી જાય. અને ક્યારે એક ક્રોધના આવેગમાં આવેલો હોય, ક્રોધ આવેલો હોય, પણ ભગવાનના સાથે હું ક્રોધ કરી 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 કોના પર કરી બંધ કર, અને જો આત્મનિષ્ઠા દ્રઢ થઈ હોય તો તરત જ વાતની સ્વીકૃતિ થઈ જાય અને પોતે ક્રોધનો ત્યાગ કરે. નહીતર ક્રોધવાળા માણસને કોનથી બલબલન ત્યાગ કરી દે, પણ પોતાનો ક્રોધનો ત્યાગ કરે નહીં. અને મહારાજ કે ભયે કરીને પણ ધીરજ ડગે નહીં. જો સંપદાય ઇતિહાસ જો, અખંડાનંદ સ્વામી જંગલમાં આમ ગામડા ફરીને આવતા હોય, સામે વાઘ મળ્યા, બોલો વાઘ, સ્વામીને આમ રૂવાડું ન ફરક્યું, બોલો રૂવાડું ન ફરક્યું, સ્વામી તું ભાર્યા, અને વાઘને કીધું કે આવી જા કે આ ખોખું આજને કાલે પડવાનું, જોતું તારા માટે કામ લાગ્યું, તારી બે દીની ભૂખ તો સંતોષાશે, આખી વીચીની તો મારે મળ્યા સંભાળવા. વાઘ પાસે આવીને એને સ્થિર ઊભો રહી ગયો, સ્વામીનું કઈ બગાડી ન શક્યું. યાદ રાખજો, આપણે જયારે ડરીએ ત્યારે દુનિયા આપણને ડરાવી શકે, તો લખવું એના લખજો, આપણે જયારે ડરીએ ત્યારે દુનિયા ડરાવી શકે, આપણે જયારે નિર્ભય બની જાય ત્યારે જગતમાં તાકાત નથી આપણને ડરાવી શકે. નહી તો ભલામણા, જો નીડરને ડરાવી શકતી હોય તો ગાંધીને તોપે ફૂકી મારત અંગ્રેજો, તોપે એમને ભરી હતી પણ ખાટકી પાડવાની તેવડ નહોતી, સમજાય છે તમને. જ્યારે માણસ સ્વયં ભયભીત બને ત્યારે જ એને કોઈ ભય ઉપજાવી શકે, સ્વયં નીડર બને ત્યારે દુનિયાની તાકાત નથી એને ડર ઉપજાવી શકે. આત્મનિષ્ઠ પુરુષને આ જગતમાં કોઈની તાકાત નથી ડર ઉપજાવી શકે. મહારાજ કે એની ધીરજ ડગે નહીં, અને એવીને તો બીજા હજારો ઉપાય કરે તો પણ આત્મનિષ્ઠા દ્રઢ થઈ એવીને કોઈ દી ધીરજ રહે નહીં. એટલે સરસ મહારાજે આત્મનિષ્ઠાની મહત્તા બતાવી. પછી બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું, જે આત્મનિષ્ઠા હોય તે અંતે અંત સમયે કેટલી સહાય કરે છે? બહુ સરસ પ્રશ્ન, નહીતર બધા પહેલામાંથી બહાર નથી નીકળતા. આત્મનિષ્ઠા કોઈને દ્રઢ થાય એટલે દેહના સુખ દુઃખને ન ગણે, અને દેહ થકી વિરક્ત બની વર્તન એટલે દુનિયા એમ માને બસ આ મહામુક્ત આત્મા થઈ ગયા. યાદ રાખજો, એની લાઈન સાચી છે, પણ ખાલી આત્મનિષ્ઠા દ્રઢ થવાથી મુક્ત નથી થવાતું. એ કોટી પ્રાપ્ત નથી થતી કે જ્યાં માયા ન પગી શકે, એ કોટી પ્રાપ્ત નથી થતી જ્યાં નિત્ય પર બ્રહ્મનો આનંદ પ્રાપ્ત કરી શકાય. આત્મનિષ્ઠાથી આત્માના આનંદની અનુભૂતિ થઈ શકે, પરમાત્માના આનંદની અનુભૂતિ માટે એક સ્ટેપ હજી આગળ એને જવું પડે. બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ પૂછ્યું, મહારાજ આત્મનિષ્ઠા આટલી બધી મહત્તા કહો છો તો શેખ સુધી કામ લાગે છે કે અમુક શેડે અટકી જાય છે, ક્યાં સુધી કામ લાગે? પછીજી મહારાજ બોલ્યા છે, જેમ નદી તરવી હોય ત્યાં તો જેને તરતા આવડતું હોય તે તરી જાય, ને જેને તરતા ના આવડતું હોય તે તો ઊભો થઈ રહે, પણ જ્યારે સમુદ્ર તરવો હોય ત્યારે તો તે બેને વહાણનું કામ પડે છે, તેમ ટાઢ તડકો ભૂખ તરસ માન અપમાન સુખ દુઃખ તે રૂપે જે નદી તેને તો આત્મનિષ્ઠાવાળો હોય તે તરી જાય, પણ મૃત્યુ સમયે તો સમુદ્ર જેવો છે, માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બે ને ભગવાનની ઉપાસના રૂપી વાહનનું કામ પડે છે. બહુ સરસ આ સ્વામિનારાયણ સંપદાની એક વિશેષતા છે, સમજાય છે? આ વિશેષતા છે. મહારાજ કેટલું સરસ કીધું, મહારાજ કે આત્મનિષ્ઠા બહુ સારી, પરંતુ ક્યાં સુધી કામ લાગે? તો આખા શરીરના સુખ દુઃખમાં એ સહાયરૂપ થાય, તાડ તડકો ભૂખ તરસ માન અપમાન એમાં એ સહાયરૂપ બને છે, પણ અંતકાળ જે છે એ તો બહુ કઠણ છે. કેટલું સરસ દ્રષ્ટાંત આપ્યું મહારાજ, કે જેમ જેને તરતા આવડતો એ નદી તરી જાય, નાનું તલાવડું તરી જાય, પણ સમુદ્ર બાહુબળથી તળી શકાય નહીં. એમ આ લોકના સુખ દુઃખ એ બધા કેવા? તો કે નદી તરવા જેવા, તળાવને તરવા જેવા, પણ અંતકાળ એ કેવો છે? ઘૂઘવાટા બોલાવતા સાગર જેવો છે, એને જો તરવું હોય તો ઉપાસનાના બળ વિના તરી શકાય નહીં. એટલા માટે મહારાજે લોયાના સાતમા વચનામૃતની અંદર પણ બહુ એક સરસ વાત બતાવી. મહારાજ કે બ્રહ્મરૂપ થયો હોય એને પણ પરબ્રહ્મને તો ભજવા જ રહ્યા છે, બ્રહ્મરૂપ થયા પછી પણ પરબ્રહ્મની ઉપાસના તો કરવી જ પડે. તમે વિદિતવાતી મૃત્યુ મે તે નાન્ય પંથા વિદ્યતે યનાય. મહારાજ કે બીજો વિકલ્પ જ નથી જીવને મુક્તિ માટે. ભલે પોતે પોહા એટલો આત્મનિષ્ઠ બનીને વર્તતો હોય, કદાચ લાખો વર્ષ સુધી ઊંધે માથે લટકે, પણ જેને પુરુષોત્તમ જ્ઞાનની ઉપાસના નથી એને માટે ધામનો દરવાજો કોઈ દી ખુલ્લો ન થાય. યાદ રાખજો, ધામનો દરવાજો કોઈ દી ખુલ્લો ન થાય. ભગવાનના ભક્તો આત્મનિષ્ઠામાં બહુ દઢીકરણ વાળા થાય છે, પણ એથી અનેક ગણા દઢીકરણ વાળા ઉપાસનામાં થાય છે. ઉપાસના જેને સર્વોપરી નથી એ ભગત હોવા છતાંય પણ મહારાજના મતે મધ્યના નવમાં પ્રમાણે ભગત જ નથી. બોલો, એકવાર કૃષ્ણ ચરણદાસ સ્વામી બહુ મોટા સાધુ થઈ ગયા, સભામાં બેઠા હતા અને એ જ વખતે સમરિયાળા ગામથી ભવાન પટેલ આવ્યા, સાથી ગામના રામજી મંદિરના પૂજારી હતા. ભવાન પટેલને સ્વામી ઓળખે, ભવાન પટેલ દંડોટ પ્રણામ કર્યા એટલે પહેલાં પૂજારી આવડ્યા કર્યા, પછી બે બેઠા એટલે સ્વામી કહ્યું, ભવાન પટેલ આ ભાઈ કોણ છે? અરે તો કે મુસલમાન છે કે. અનોલો લાલ પીળો થઈ ગયો. સ્વામી આ તમારો ભગત હું મને કહીશ કે હું રામજી મંદિરનો પૂજારી છું અને મને આ મુસલમાન કહીશ કે? ત્યારે ભગવાન પટેલ કે, સ્વામીને પૂછો, રામજી મંદિરનો પૂજારી ચોક્કસ છે, રામજી મંદિરની આરતી ઉતારે છે, પણ માનતા દાતારની માનીશ અને એટલે દાઢી વધારે જો, માનતા મુસલમાનની માનીશ મહારાજ સ્વામી. તો પછી જ્યાં ને જ્યાં નિષ્ઠા એનો જે કહેવાય ને, ભગવાનના ભક્તો જેને જ્યાં નિષ્ઠા યાનો કહેવાય, રામજી મંદિરનો પૂજારી પણ માનતા દાતારની માની તો ભગવાન સ્વામીનો આશ્રય તેમ કે મુસલમાન છે. આપણે ઘણી ફેરી કંઠી સમજો દોડિયું નાખીને આટા નથી મારતા, કંઠીમ દોડી નાખે, ખબર ન્યાય ક્યાંથી કાઢ્યું નવું લફડું કંઠીમાં દોડી. યાદ રાખજો, હનુમાનજી છે ને એ ભગવાનના દાસના દાસ છે, એમ છે ને, હનુમાનજી છે ભગવાનના દાસના દાસ છે. એની કેપેસિટી કેટલી, હનુમાનજીની કેપેસિટી કેટલી, મારા શિક્ષાપત્રીમ લખ્યું તમને ભૂત વળગે તો હનુમાનજી માનજો, હું કીધું તમને ભૂત જે દી વળગે તે દી હનુમાનજીના અષ્ટક શાલિગ્રામ, હું શાલિગ્રામ ને બોલ્યું શાલિશા, હનુમાન શાલિશા, હનુમાન શાલિશા બોલજો, ભૂત વળગે તે દી ક્યારે બોલવાના છે, ભૂત વળગે ત્યારે નીતિ પહેરીને બોલજો, હનુમાન શાલિશા બોલજો, હનુમાનજીની દોડી પહેરજો, ભૂત વળગે તે દી. એનો મતલબ શું થયો, જેને ભૂત વળગ્યું હશે એ પહેરતા છે. ભક્તો નિંદા સ્તુતિની વાત નથી, વાસ્તવિકતાને સમજો, જરાક વાસ્તવિકતાને સમજો. હનુમાનજીને એ વાત ન ગમે હું કહું છું 110%. તમે ભગવાન સ્વામીની કંઠીની અંદર દોડી નાખો હનુમાનજીને ન ગમે. હનુમાનજીને દાખલા તરીકે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધારે અને માનો કે એની બગી હોય તો બગીની અંદર એને બેસવાનું આસન છે, ત્યાં તમે અર્ધાકમાં અમારો આસન નાખી દો, આમ ભગવી ચાદર પાથરી તો અમને ગમે, હે અમને ગમે, હુકામ ન ગમે, અમને ખબર છે એનું લેવલ અમારા લેવલમાં ફેર છે, અમારા ટોપ લેવલમાં છે, અમે એના કરતાં લો લેવલમાં છીએ, અમારું નીચે આસન શોભે એમ હનુમાનજીને ખબર છે હું ભગવાનના લેવલનો માણસ નથી, હું એનો દાસ છું, નીચા લેવલનો છું. મારી દોડી તો ભૂત વળગે તીદી પહેરવાની, લાગટ પહેરવાની ન હોય અને કોઈ પહેરે ને એના ઉપર ભગવાન સ્વામિનારાયણ તો રાજી ન થાય, હનુમાનજી રાજી ન થાય. આ વેવલો લાગે છે, આવો હું સમજે હનુમાનજી, આવો વેવલો લાગે છે. તમે લઈને હનુમાનજી હનુમાન શાલી છે બોલ બોલે જ કરો, હનુમાનજી જરાય ન ગમે, આ વેવલો લાગે છે આવો. એરે આ ભલા માણા તારે બોલ્યો તો સ્વભાઈ ચેષ્ટા બોલ ને, મંડો છે દાદુ ખાઈ હનુમાનજી એમ કહો, આપણે દેખીએ હનુમાનજી એમ કે હનુમાનજીને ન ગમે. કારણ કે યાદ રાખજો, હનુમાનજીને હનુમાન શાલિશા બોલે ભૂત વળગ્યા વિના કે કારણ વિના અને એને ગમતું તે લેવલ સુધી પોગે જ નહીં. યાદ રાખજો, ભગવાનનું સ્થાન જેને ગમવા માંડે એ તો ભગવાનનું સ્થાન છે, ભગવાનનું સ્થાન જેને ગમવા માંડે એની મોટ પટકી જાય, એ લેવલે પોગે નહીં. જેમ સમરું નીકળે પછી મકાઈ અટકી જાય ને, ડુંડું નીકળે પછી બાજરો અટકી જાય, જેમ લોથો નીકળે પછી જુવાર વધતી અટકી જાય, એમ જેને ભગવાનની સમકક્ષપણાનો સંકલ્પ ઉઠે એની મોટપ ત્યાં અટકી જાય. હનુમાનજીની મોટપ વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય. કેટલા મંદિરો થાય તમે જોત ખરા, એનું કારણ શું? હનુમાનજીને ઉપાસના ભંગ વાત જરાય ગમતી નથી. સત્સંગીઓને વાંચો, માતા ભક્તિદેવી સ્વયં જયારે બહુ સ્તુતિ કરવા માંડ્યા બાલપ્રભુ ઘનશ્યામને લઈ આવ્યા, ઓહો હનુમાનજી તમે બહુ મોટી મહેરબાની કરી, તમે ન હો તો આજ મને મારા ઘનશ્યામ મળત નહીં, અમે તમારો ઉપકાર કોઈ દી નહીં ભૂલીએ. બહુ જયારે વખાણ કરવા માંડ્યા ત્યારે હનુમાનજી કે માં રાખ રાખ, તું જે તારા દીકરા ઘનશ્યામ નથી ઓળખતી એટલે મારા બહુ વખાણ કરી છો, પણ હા બળ વખાણવા કરવા વખાણ કર્યા જેવા તારા ઘનશ્યામ છે, પ્રેમ કર્યા જેવા તારા ઘનશ્યામ છે, સર્વાધિકાસને ઇહેવ કાર્યા બધીથી બધાથી અધિક પ્રેમ કર્યા જેવા તારા ઘનશ્યામ છે, માટે એના વખાણ કર. અને હા બળ એની મહત્તા તું ગા, મારી નહીં એમાં પ્રેમ કર. ભગવાનના એ દાસ છે માટે ઈચ્છા એવી રાખે છે આપણે ભગવાનમાં જોડાય, આપણે ઠૂઠું મૂકતા નથી ને. હનુમાનજી કહેતો બોલે ખંડાતો, કારણ કે ઉપાસના માર્ગ સિદ્ધ થયા વિના મુક્તિ સંભવિત ન બને. મહારાજ કેટલું સરસ કહે, મહારાજ કહે આત્મનિષ્ઠ પોહાયો હોય, પોસાય તો ઉતર્યો હોય, નદીને નદી સિવાય સાગરને નોતરી શકે અને ન તરી શકે એમ ઉપાસના વિના ગમે તેટલી આત્મનિષ્ઠા દ્રઢ કરે તોય પણ ભાવસાગરને નોતરી શકે ને નોજ તરી શકે. એટલે જ ભુજના ભક્તોએ મારીની સ્તુતિ કરી છે ને, વિભો ભવાભી ધામ બુધો ધનાધિગર ધન બ્રહ્મ બ્રહ્મત કલત્ર પુત્ર મિત્ર નક્ર ચક્ર કરશણે ષડંતરુંગ દુર્દુત વરંગ પાત મજને દેહના વિખિદ્ય ત્વસ્તમેવ કર્ણ ધારક. કેટલી સરસ સ્તુતિ કરી છે તમને સમજાણે, ગુજરાતી કરી દઉં, ગુજરાતી કરું, કઠણ પડશે ભાઈ, ગાળ્યો નહીં દેતા, પૂછી લો હજી કરું ગુજરાતી ભલે ત્યારે લ્યો. વિભો ભવાભિધામ બુધો ધનાધિગર ધન બ્રહ્મ બ્રહ્મત કલત્ર પુત્ર મિત્ર નક્ર ચક્ર કરશણે કૃપાનાથ દેહ ના વિખિદ્યોત્વાસ, તમે બહુ મોટી મહેરબાની કરી અને આ સંસાર સાગર તરવા માટે મનુષ્ય દેહરૂપી નાવ આપ્યો છે, બહુ મોટી મહેરબાની કરી અને મેં મનુષ્ય દેહરૂપી નાવને સંસાર સાગરમાંથી પાર ઉતારવા માટે આ સાગરમાં મૂકી તો છે, પરંતુ પુત્ર મિત્ર પત્ની સગા સંબંધી બધા મોટા મોટા મગરમચ્છો છે. આમાં લખ્યું કીધું મેં તમને પહેલા પરમિશન લીધી, તમે કહો તો કહું, ને તું ગુજરાતી કરવાનો નહોતો બોલો. મોટા જબરજસ્ત મગરમચ્છો છે, અમારી જીવનરૂપી નાવને એ ગળી જાય છે પણ ભવસાગરને પાર ઉતરવા દેતા નથી. ષડંત રંગ દુર્દૂત રંગ પાત મજને કૃપાનાથ, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન જબરા મોટા ચક્રાવો છે, અમારી જીવનરૂપી નાવને ડૂબાડી દે છે, ભવસાગરને પાર ઉતરવા દેતા નથી. માટે કૃપા કરો, હું દેહ ના વિખિદ્યો ત્વસ્તમેવ કર્ણ ધારક, અમારે આ જીવનરૂપી નાવ તો જ સાગરને પાર ઉતરી શકે સંસાર સાગરને, તમે અમારા જીવનરૂપી નાવના ખલાસી બનો અને આપ જો હલેછા મારીને કાંઠા સુધી લઈ જાઓ તો જ અમે સંસાર સાગરને પાર ઉતરીએ, નહીં તો કોઈ ભોગે ઉતરી શકીએ નહીં, પોસાય તેટલો દાખલો કરીએ તો પાર ઉતરી શકાય તેમ નથી. એ જ ઉત્તર મારે અહીં આપે છે કે સંસાર સાગરને પાર ઉતરો હોય તો આત્મનિષ્ઠા તો મારી ફરે કાંઈ ન ઉપજે. આત્મનિષ્ઠાનું તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આત્મનિષ્ઠા બધા એને માયા કાચે ને કાચા ખાઈ જાય છે, કાચે ને કાચા એટલી દાઢો એની મજબૂત છે, યાદ રાખજો એટલી બધી દાઢો એની મજબૂત છે. માયા કોઈથી ડરતી નથી, યાદ રાખજો માયા કાંઈ જેમ તેમ નથી, કોઈનાથી ન ડરે, બાલ ભલાને માયા રોળી નાખે, શિવાય એક પરમાત્માની દાસી છે ભગવાનની પાસે હાવ કંગાલ બની જાય છે. શ્રુતિએ લખ્યું અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ વર્તલના પાંચમા વચનમાં કીધું, દૈવી હૈશી ગુણમય મમ માયા દુરત્તયા મામેવ પ્રપદ્યંતે માયા મેતમ તરંતી તે. ભગવાન સ્વામિનારાયણ કે માયા બધાના ભૂકા કાઢે, પરંતુ જે મારે શરણે થઈ જાય, મારે શરણે થઈ જાય એની આગળ માયાનું કાંઈ જ ઉપજતું નથી. મારી તો દાસી છે પણ મારે શરણે થઈ જાય માયા એની પણ દાસી બની જાય, મારી દાસી તો છે મારા ભક્તની પણ માયા દાસી બની જાય જ્યારે મારા શરણને પકડી રાખે છે ત્યારે. એવી ના તો મહારાજે લોયાના 13મા વચનામૃતમાં કીધું, ભવ બ્રહ્માદિક જેવો હોય મારા ચરણાવરીથી જરા કે આગો જાય તો માયાને પણ મારે લોથ પોથ કરી નાખે. બ્રહ્માને શંકરને હત્યા ને એમ લખી નાખ્યું, બોલો, મારી લોથ પોથ કરી નાખે. અને કર્યા છે ને કો, સિવાય કે મારા ચરણાવરણને વળગી રહે, તુચ્છમાં તુચ્છ જીવ હોય તોય પણ માયા એની દાસી બનીને કામ કરે, એની દાસી બનીને કામ કરે. બહુ અદભુત ઉત્તર મહારાજ અહીંયા આપી રહ્યા છે. આત્મનિષ્ઠા દેહના સુખ દુઃખ સુધી પહોંચી શકે, એમાં સહાયરૂપ બની શકે, પરંતુ સંસાર સાગર તરવા માટે તો મહારાજ કે મારી ઉપાસના સિવાય, મારી નિષ્ઠા સિવાય બીજો વિકલ્પ જ નથી. માટે જેને પરમાત્મા નિષ્ઠા થશે એ સંસાર સાગરને પાર ઉતરી શકશે, બાકી બીજાને કામ નથી. અને ભક્તો, આપણે તો ભૂખા કાઢીએ એવા મહારાજ મળ્યા છે. મારને લઈને, ઓ મારને લઈને મહારાજો ને અમદાવાદમાં બિરાજતા હતા. ઘણા બધા વિદ્વાનો આવ્યા અને મોટી મોટી વાતો મળ્યા કરો, આવતાર આવું કર્યું ને, આવતાર આવું કર્યું ને, આવતાર આમ કામ કર્યા ને, આવતાર આમ કામ કર્યા. એવી જયારે વાતો કરવા માંડ્યા ને, પછી થોડીક વાર સાંભળ્યું, પછી સ્વરૂપાનંદ સ્વામીથી સહન ન થયું. સત્સંગીના વક્તા સ્વરૂપાનંદ સ્વામી સુરત ને ઉભા થઈ ગયા. એ કે હું ક્યારના સોટી પડ્યા, કે સ્વામી કે હું ક્યારના સોટી પડ્યા, જેની તમે વાતો કરો છો ને ઈ જ આ બધા છે, આ સભા બેઠા બધા ઈ જ છે, વેશ પલટો કરીને આવ્યા એટલે તમને ઓળખાતા નથી, આ બધા ઈ જ છે. અને આ ગાદી બેઠા ને એ બધાના શિરતાજ છે. તમે જેના જેના નામ લીધા ને એ બધાના શિરતાજ આ ગાદી પર બેઠા સહજાનંદ સ્વામી ભગવાન સ્વામી નારાયણ છે. તમે હું સમજો એને. અને ત્યારે વિદ્વાનો કહે તમે વાતો કરો છો પણ મને એવી વાત નથી. અને સ્વરૂપાનંદ સ્વામી મૂળ રૂપમાં આવી ગયા. એ કે શું ન ઓળખાય, આ હટાવે માયાનો પડદો. બોલતા જા સ્વરૂપાનંદ સ્વામી આમ કરી આમ હાથ કર્યો અને માયાનો પડદો બધાને હટી ગયો વિદ્વાનોને. અને ત્યાં તો બધા અવતારો બેઠેલા સભામાં દેખાણા, ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા જયારે દેખ્યા છે. અને વિદ્વાન ઉભા થઈ ભગવાન સ્વામિનારાયણના પગમાં જોઈ કે ઓહો હો હો, આવડા મોટા ભગવાન, ખબર જ નહોતી કેટલી મોટી વાત છે. એનો સહારો છે માટે સંસાર સાગર તરી જશું, યાદ રાખજો. એનો સહારો છે માટે નિર્ભય બનીને ભજન કરજો ભગવાનના ભક્તો. નિર્ભય બનીને ભજન કરશો આપણે તરી જવાના, તરી જવાના, તરી જવાના. એક ઓલી ચાર અને એક વાર સંતોને ત્રણ છાણા આપ્યા. હું આપ્યું? ત્રણ છાણા સંતોને તાપવા માટે. અને ચારણનો અંતકાળ આવ્યો ને ભગવાન સ્વામિનારાયણ તેડવા માટે આવ્યા. ભગવાન સ્વામિનારાયણ કે હાલ એલી હાલ, અરે પણ તમે કોણ એ વાત તો કરો, અમે ભગવાન સ્વામિનારાયણ કે, પણ તમે મને તેડવા આવ્યા કયા પુણે, મેં તમારું ભજન નથી કર્યું. મહારાજ કે તમારું ભજન નથી કર્યું પણ અમારા સંતોને રસોઈ બનાવવા માટે તે ત્રણ છાણા આપ્યા હતા, એના બદલામાં આજ તને અક્ષરધામમાંથી તેડવા માટે આવ્યા, માટે હાલ થા તૈયાર. ઉપાડી ગયા, બોલો ઉપાડી ગયા. એનો આશરો છે, એનું બળ છે ને, એના જ બળે જીવજો, એના જ બળે જીવજો. બહુ સાચું કહું છું. બીજું બળ રાખતા નહીં, મહેરબાની કરીને ટાઢાને ગરમ ચૂલા કરતા નહીં, કારણ વિના ભૂખ્યા મરતા નહીં, કારણ વિના. સમજાય છે તમને? ઘણાને તો કાંઈ હું આપણે કેવું, બસ સાધુ એટલે લિમિટમાં બોલાય, વધારે બોલાય નહીં. પાછું કેવડા મોટા ભગવાન મળ્યા, કેવડા મોટા ભગવાન. મહારાજ અમદાવાદમાં બિરાજતા હતા. કેટલાક બૌદ્ધિ આવ્યા બહુથી અને ભગવાન સ્વામિનારાયણને કહે, સહજાનંદ સ્વામી આ તમારા આશ્રિત બધે અને જગતમાં બધા એમ કહે છે તમે બુદ્ધ છો, તે વાત સાચી? મહારાજ કે ખોટી વાત, તે બધા કહે છે ને તમે બુદ્ધ અવતાર છો. મહારાજ કે ભલા અમે બુદ્ધ અવતાર નથી, બુદ્ધ અવતાર તો આ બધા બેઠા એ બુદ્ધ અવતાર છે. મહારાજ કે આ બધા બેઠા એ બુદ્ધ અવતાર, અમે તો એના શિરતાસ છીએ. અને આટલું જે મહારાજ આમ કે આમ જે હાથ કર્યો અને પેલા લોકો જે સભામાં જોયું, એક એક બુદ્ધાવતાર રૂપે દર્શન થયા, એક એકના બુદ્ધાવતાર રૂપે દર્શન થયા. ઓલા ભખો ભયક થયા, ઉભા મેળ્યા મારેને દંડવડ કરવા. તે ન્યા હું કામ માથા ઘસો, તમારી પાસે ન ઘસી, હું એટલું જ તમને કહું છું, અહીંયા ઘસો. સમજાય તમને? અહીંયા ઘસો. હવે કેવડા મોટા ભગવાન મળ્યા છે, એના કેફમાં ભગવાનના ભક્તો નથી જીવાતું, એ મોટા મોટી ખોટ છે. અને જેની કેફ ચડશે એનું કામ થઈ જાહે, એનું કામ થઈ જાય. અને ભક્તો, આપણા જીવમાં જેટલો કેબ ચડશે એટલો અન્યને આપણે કેફેલા બનાવી શકશું. બાકી ભગવાન સ્વામિનારાયણ તો ખબર નહીં કોણ જાણે આ તો કેમ થયું, ઢળી ગયો અલૌકિક ઢાળ, કેમ મળે એ કંઈ મગજમાં વાત જ બેહેવી નથી. સમજાણું? મગજમાં વાત જ બેહેવી નથી. વાઘરણની ઘેરે વાઘરીની ઘેરે અરે ભાવનગરનો ધણી વર્થને આવ્યો. સમજે તમને એ દિશા આપણી છે. વાઘરણની ઘેરે ભાવનગર ધણી વર્થને આવે એ વાઘરણને કેવા ભાગ કહેવાય? હે, એવા આપણા ભાગ્ય છે. પણ પછી એને વાઘરણ પણ છોડી દેવું પડે. સમજાય છે તમને? આપણે રાણી બની ગયા, પુરુષોત્તમ નારાયણ મળે આપણે રાણી બની ગયા. પણ ઘણી ફેરી ભાવનગરના ધણીની પટરાણી બન્યા પછી પણ વાઘરણ પણ જાય નહીં. સ્વામી વાતમાં લખ્યું ને, ભાવનગરના રાજા નથી લખ્યા પણ કોક રાજા, એ બરાબર છે. મધભક્ત એમ જ હોય, કથા એમ કથા કહેવાય. હું આમાં આમાં વાત કરે. કોક બીજા રાજા વાઘરણને પ્રેરણા, બોલો રૂપાળ હશે, થોડુંક ચામડું દોડવું છે. રાજા વાજા ને એને બીજું કઈ એને સંકર થયું કરે તે પ્રેરણા પર રાણી થઈને વાઘરણ ગઈ. પણ બે મહિના થયા તે ડૂકી ગઈ. બોલો બે મહિના ડૂકી ગઈ. હા, રાજા ચિંતા કરવા માંડ્યો. રાણી બીમાર થાય એટલે રાણીબા બીમાર થયા એટલે માતુશ્રી નથી કાળુ ભગત હમણાં નથી આવ્યા. માતુશ્રી માતુશ્રી પધારશે એમ કે બધાને દર્શનનો આશીર્વાદનો અને સ્પર્શનો લાભ આપશે. હશે માતુશ્રી એ ઘણા કાલ લાઈટ થાય. એ ઇન્જેક્શન મારતા જ બરાબર હતા ભલામણા. તાર બિચારા બધા રોગ તો કરતા ઇન્જેક્શન મારે કોણ ટીકડા આપે? એ માતુશ્રી હોય માણસ હોય. આવો ગાંડું થઈ ગયું, આવો ગાંડા થઈ ગયા માણસ. નથી લાગતું એવું? ગોતી કાઢજો માતુશ્રીને, ઇન્જેક્શન મારે જરૂર પડે ટીકડા આપે એવા માતુશ્રી. બોલો તે વાઘરણ બે મહિના ડૂકી ગયા. હા બોલો. રાજાને ચિંતા થવા મળી, આમ થયું હું, આને થયું હું. ઘણા બધા વૈદ્યો લાવ્યા, ડોક્ટર લે, પણ હાજી થાય જ નહીં, થાય જ નહીં. પછી મનોચિકિત્સાવાળાને બોલાવ્યો, બિપિનભાઈ. અને પછી કીધું, રાખ જુઓ ને, રાણીબા બહુ બીમાર થઈ ગયા છે કે. પછી પહેલાં એ કીધું, મને એકાંતમાં જ્યારે એને બે પાંચ પ્રશ્નો પૂછવા પડે તો વાંધો ને પૂછો. પછી પૂછતા પૂછતા પૂછ્યું, તમારા પિતાશ્રીનું શું નામ? તો કે જેહલો. ઓલે રોગ પકડી પાડ્યો. એને ખબર પડી, આ તો રાણી ક્યાં જા નબ્બે વાઘરણ છે. ડોક્ટરે બહાર આવીને વૈદ્ય કીધું કે ભાઈ રોગ પકડાઈ ગયો છે, ચિંતાનું કોઈ કારણ નથી, રાણીબા સાજા થઈ જશે. પણ તમારે એક સરસ ઓરડો બનાવવો પડશે અને અંદર બધી નાવા ધોવાની વ્યવસ્થા રાણીબાને એક મહિનો એ રૂમમાં પૂરી રાખો. અને ઠેર ઠેર 10-10 ફૂટે બધા ગોખલા કરો અને તમારે જે ભોજન કરવાનું એ ગોખલા મૂકી દેવાનું. એક મહિનો અંદર રાખો, બધું બધા હારાવાના થાય. અને એમ કર્યું. એટલે ઓરડાની અંદર પૂરી, બહારથી તાળું માર્યું અને પછી બધે ગોખલે ગોખલે બધું મૂકી દે. અને ઓલા રાણીબા જયારે ભૂખ્યા થાય ને ત્યારે ગોખલા પાસે આવે અને પછી બોલે, માય બાપ રે, બટકુક રોટલો આપજો. એમ કે ગોખલે જ લઈને ભાઈ ખાઈ લે. 15 દિવસ થયા તો તગડા જેવી થઈ ગઈ. સમજાય? થઈ રાજાની રાણી, પણ એનું વાઘરણ પણ ન ગયું. એમ જોજો, આપણે આની રાણી છીએ. રાણી માટે પ્રતીતિ અહીંયા જ બસ, પ્રતીતિ ત્યાં. સુખનો દેનારો તું અને દુઃખનો દેનારો પણ તું. બસ તારા સિવાય હવે મારું મન ક્યાંય માને નહીં. ક્યારેક ક્યારેક છે ને મહારાજ પોતે આપણી કસોટી કરવા માટે આમ લીલા એવી કરે. અમદાવાદની પ્રતિષ્ઠા કરીને પછી મહારાજ દંડોટ મેળ્યા કરવા, એટલે એકબીજા સામો મેળ્યા જોવા. મારે કે હું સામો જોવો? જોજો તમારું ભ્રમી ન જાય. મહારાજ કે જોજો તમારું ભ્રમી ન જાય. અમે તો લોકાચાર દેખાડવા માટે દંડવડ કરીએ છીએ, બાકી બદ્રિકાશ્રમ વાસી તો અમારા ચરણને નિત્ય પૂજે. તમારું ભ્રમી ન જાય પાછું. મહારાજ કે અમે તો તમને શીખડાવવા માટે તમે દંડવડ કરતા રહેજો એટલે અમે કરીએ છીએ. આ વાત સમજાઈ જાય તો બેડો પાર થઈ જાય. પુરુષોત્તમ નારાયણની ઓળખાણ થઈ જાય ને કામ થઈ જાય. એનો કેફ જ જુદો હોય. બોલો, ભગવાનના ભગતનો કેફ જ જુદો હોય. તમને ખબર, અલિયા ગામમાં એક જણો નળિયા ચાળતો હતો, કુંભાર ભગત નળિયા ચાળતો હતો. અને એમાં જમના દૂત આવ્યા, રાજ નાખી નાથી મારે ઠેકડો માર્યો. ઠેકડો મારી અલિયા ખાચર એક બાજુ બેઠા, તેને ઢોલિયા નીચે ઘરી ગયો. બાપુ બચાવજો કે. અને અલિયા ખાચરે દૂરથી જમના દૂતો આવતો જોયા અને ત્રાડ મારી, ખબરદાર સબૂર, એક ડગલો આગળ નહીં વધતા. અને જમના દૂતો થંભી ગયા હો, સ્વામીના નાશની તાકાત જુઓ, થંભાવી દીધા જમના દોતોને. ઓલો બિચારો ખાટલા નીચે પડ્યો પડ્યો ધ્રુજે, આખો ખાટલો ધ્રુજ આવે. બાપુ જોજો મારી રક્ષા કરજો, બાપુ મારી રક્ષા કરજો. અલિયા ખાચર કે રક્ષા કરી તો કંઠી પહેર, અને સ્વામિનારાયણ નો થા તો રક્ષા કરું, નહીં તો હમણાં ઢોલિયામાં બહાર કાઢું. અને એટલે વાડજો ને ઉભા, અરે બાપુ કોઈ કરું. અને ભાઈ મોથામે દેખાય, તમે કોઈ કરું પણ બાપુ, બાપુ મને બચાવજો. અલે આ ખાચર કંઠી પહેરાવી હરિભગત થયો, અને કંઠી જ આ ગળામાં નાખી, અને આને કંઠી ગળામાં પડતા જમદૂતે જોઈને જમદૂતેથી હાલ્યા ગયા કે હવે આપણા કામનો આ કેસ રહ્યો નથી, આ સ્વામિનારાયણનો થઈ ગયો. જે મહારાજનો થઈ જશે એની પાસે જમના દૂતો પણ ભાગી જશે. એ નામ જ એટલું અદભુત છે, આ નામથી તો સદબુદ્ધિ જાગે, આ નામથી ભૂત પિશાચ ભાગે, આ નામ જેના મુખથી જપાય તેના થકી તો જમ નાશી જાય. તાકાત છે જમડાની, હે, જે આ સ્વામિનારાયણ નામ રટાતું એને ફરકી શકે. માટે ભગવાનના ભક્તો એક એક સાધન જરૂર દ્રઢ કરજો, પરંતુ સાધન કરતા નિષ્ઠાને વિષય દ્રઢ કરજો. નિષ્ઠા દ્રઢ થશે તો સાધન તો ઓટોમેટિક દ્રઢ થવા માંડશે, પણ નિષ્ઠામાં જો કાચું હશે સમજણું તો મહારાજને નહીં ગમે. ખેતો ભીમો જો ગરડા માતા બીભાઈ, એની મા માંદી થઈ ને ત્યાં દોડતા દોડતા, મહારાજ મારી મા માંદી થઈ, મહારાજ મારી મા માંદી થઈ, મારા દોડતા દોડતા ગયા. પણ પગથિયા ચડ્યા નો ચડ્યા, મહારાજ પાછા વળી ગયા. ખેતો ને ભીમો કે મહારાજ કેમ પાછા વળી ગયા? મહારાજ કે પણ તારી માને મારો ક્યાંય વિશ્વાસ છે. આ જો એનો દોરો બાંધ્યો કે પાંગથી, તે એ જેનો દોરો બાંધ્યો હાજી એને કરી દે, હે, એને જેનો વિશ્વાસ હાજી કરજે, અને મારો ક્યાંય વિશ્વાસ. ખેતો ને ભીમો એની માને કે માં દોરો તોડ, દોરો તોડ, નહીતર મહારાજ હમણાં જતા રહે, મરી જાય કે. અને એની માએ પાંગેથી બાંધેલો દોરો તોડ્યો અને મારા નજીક આવ્યા. મારા જ્યાં અમે દ્રષ્ટિ કરી રોગ માત્ર ગયો, એની માં હાજી થઈ. એમ જોજો ઠાકોરજી ક્યારે કાંટો મારવા આવે ને પાછા ન હોય જાય, સમજાય છે તમને? લખવું એને લખજો જેની કંઠીમાં દોડી ભાળશે ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ પાછા વળી જાય. લખવું એને લખજો જેની કંઠીમાં દોડી ભગવાન સ્વામિનારાયણ ભાળે જાય ને પાછા વળી જાય. માટે મહેરબાની કરીને ભૂલે ચૂકે રાખતા નહીં, કારણ કે ભગવાન સ્વામિનારાયણને તો કેવું ગમે, હું ને મારો ઠાકર જગત બધું કાણું, મારો ઠાકર બેઠો પારણે હું દોરી તાણું, એવું જ ગમે છે. આમ ભેળસટ વાળું નહીં, ભેળસેળ વાળું નહીં, સમજાણું ચોખ્ખું ગમે. કેવું ગમે? હા ચોખ્ખું. આમ ચોખ્ખું કરવા હાટું જાય શિબિર છે, હું કામ શિબિર રાખી છે, હે, ચોખ્ખું કરવા હાટું. કારણ કે આપણે રપટિયા હતા, બે ચાર ફેરી હાક્યા હતા, એટલે પાટલામાં હતો એ તો બધું શું કે ઉગાવ પડી ગયો હતો, પણ ઓળીમાં ઊભો હતો એમાં તમને સમજાય, એ નીંદવું પડે. એ કાંઈ રપટી આ કે ઓળીમાં થોડો વયો જાય, ઉગાવ જાય એની એક એક છોડો આમ તપાસવો પડે. એટલે પાટલામાં તો એ બધું પડી ગયું, ઓળીમાં ઉગાવ ઉગ્યો છે, એને કાઢવાની આ મહેનત છે, એટલે આ નીંદવાનું છે. લો આ નીંદામણ હાલે છે, અને નીંદામણીમાં હોહરવા નીકળે છે ને એમાં કે ખડ રહી જાય, એ ભાઈ જામી જાય, ખડ જામે, મોલ નબળો પડી જાય. જોજો કોઈને ખડ રહી ન જાય, સમજાય છે તમને? શબ્દો સમજાય છે પેલા કે નહીં સમજાતા? સમજાય છે ને કે ખાલી સાંભળો છો? આમાં જેને ખડ રહી ગયો અને પછી પથ્યું, હોસ્પિટલમાં રજા આપી દર્દી કોઈ દી હાજર ન થાય, એમ શિબિરમાંથી કાચો રહ્યો એ જિંદગીમાં કોઈ દી પાકો ન થાય, આશાય ન રાખી કયો પાકો થાય, સમજાય તમને? શિબિરમાં જે કાચો રે એની અપેક્ષાએ ન રાખ્યું કે આ પાકો થાય, અને મહેનતે ન કરવી, મહેનતે ન કરવી. ડાયો પુરુષ હોય ને વાવે ન્યા જ ઉગે, ઉગે ન્યા જ વાવે, લાગટ ન વાવે એવું કરે. એમ શિબિર જેવી શિબિર વહી જાય ને પછી જેમાં ઉગાવો ન થયો હોય, પછી જેને વાત ન સમજાય એમાં પછી મહેનતે કરાય નહીં. મારે કેટલી સરસ વાત, મારે કે પોહાય તેવી આત્મનિષ્ઠા હોય, પણ અંતકાળ તો સાગર જેવો છે, એને માટે તો ઉપાસના જોશે. ઉપાસના રૂપી જહાજ જેની પાસે આવી જાય, દેહ ના આવી ખીદ્યો તો મેવ કર્ણ ધારક, મહારાજ કે એના ખેવટી અમે બનશું અને એને સંસાર સાગરને પાર ઉતારી દેશું. એને પછી મારા તેડવા માટે આવશે, અને જેમાં જવાનું તમે સંકલ્પ કરશો, બોલો પૂરો કરશે. તમે વિમાન નો કરો વિમાન, ગાડાન કરો ગાડું, રથ કરો તરત, જેનો સંકલ્પ કરો ને બોલો એની અંદર બેહારીને મારે ઉપાડી જાય. પણ આપણે વિમાનનો જ કરવો, શું કહો, જલ્દી પગી જવાય ને, સુરાખા અત્યારે તમારે ઘસી ના પાડી દીધું, મારા પોહાઈ લઈને આવજો, પણ વેલુડ તો લઈને આવતા જ નહીં. ગોપાળન સ્વામી કે મહારાજ આ કેમ બહુ ના પાડે વેલડાની? સુરાખાચર કે ના ના પાડે, એક દાડો વેલડામાં જતો તો પીડ્યો તો હજી કે કેટ દુખે હશે. વળી લઈને મહારાજ વેલું લઈને આવે, વળી કે ગોથલું ખાઈ ગયું તો માટે વિમાન લઈને આવ. આપણે એમ જ કેવું મહારાજને ભક્તો, આપણે તો મહારાજને એવી પ્રાર્થના, એક ઝટાકો એક સેકન્ડમાં સીધા અરજી માર્ગે એક ઘાન બે કટકો. અને મહારાજ કીધું છો મહારાજ કે અંતરદૃષ્ટિવાળાને તો લોયાના દશમાં મહારાજ કે પલક વારમાં મારું દિવ્ય ધામ આપી દઉં છું. મારાને તો ઈ જ આપવું છે, મારાને તો ઈ જ આપવું છે. મોટા વેપારીને તો સોના ચાંદી બે રાખતો, અને શેમાં રસોઈ વેપાર કરવામાં વધારે સોનું ચાંદી બે રાખે, એમાં રસ એને શેમાં હોય? સોનામાં જ રસ હોય, પણ તો એને ચાંદી રાખવું પડે. કોક કોક ગ્રાહક એવા આવે ને, એમ મહારાજને તો સીધા પહોંચાડવામાં રસ છે. મહારાજ આ ધરાવ પર આવ્યા શું કામ તો વિચારો, એટલે તમને આખી લાઈન પકડાઈ જાય. મહારાજ આ પૃથ્વી પર આવ્યા શું કામ? અધર્મ ઉત્થાપન કરવા નથી આવ્યા, યાદ રાખજો. એ ગૌણ કાર્ય છે, કર્યું એ ગૌણ કાર્ય છે. પછી કોઈ અસુરને મારવા માટે મહારાજ નથી આવ્યા, માર્યા એ ગૌણ કાર્ય છે. મહારાજ પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે આ ધરાવ પર પધાર્યા છે. મહારાજ પોતાના છ હેતુમાં ચોથો હેતુ કે પૂર્વે થયેલા અવતારો અને એના આશ્રિતો એને મારી સર્વોપરી ઉપાસના દ્રઢ કરીને મારા ધામમાં લઈ જવા માટે આ ધરા પર હું આવ્યો છું. કારણ રૂપ કહાવે ધર્મ શુદ્ધ, કારણ રૂપ કહાવે. જો ભાઈ આમાં તો કા ઈસપાર ને કા ઉસપાર, સમજાણું? આ તો શિબિર છે છગનભાઈ, એ શબ્દ સમજાણો મારો તમને, કા ઈસપાર ને કા ઉસપાર. કા તો ઠામકો મટી જાય મૂકો એલા આવું ન હોય, અને કા તો શેક હામે પાર, સમજાણું? કા તો શેક પહોંચી જાય, આમાં કાચો પાછો નો રે. કા તો ઠામકો મટી જાય સ્વામિનારાયણ નો, કા તો સો એ સો ટકા સ્વામિનારાયણ નો થઈ જાય. અમારા સરદાર શિબિર થી એક ભગત મને કે સ્વામી પણ તમે બહુ કડક વાતો કરો, જરાક આમ આમાં બે પાંચ બીજા આવ્યો હોય જરાક એનું જાળીને વાતો કરો. મેં કીધું ભલામણા પાંચ માળા ટુ 5000 નું બગાડ નાખો, ને શરણ નથી આવતી સલાહ આપતા. ખબરદાર કોઈ દી સલાહ આપી છે શિબિરમાં? 5 જણાને સારું લાગે અને 5ને લગાડવા રહો તો આમાં 500 કાચા 5000 કાચા રહી જાય. એ 5000 કાચા છે એની ઓળમાં રહેલ નિંદામણ એને કાઢવાનું શિબિર છે. અને પછી એ 5ને સારું લગાડવા જાય ને તો 500 ને 5000 કાચા રહી જાય. ભગવાન સ્વામિનારાયણ અમને માફ ન કરે કે હું આવીને એવી લબ્ધાભરી વાતો કરી. જરાક વાતો થારી કરવી હતી કે કોકને સમજાય અમારું સ્વરૂપ. માટે શિબિરમાં તો આવી જ વાતો થાય અને આવી જ કરાય, ત્યારે જ આ જીવ છે ને જરાક હવળે આમ છે. નહીં તો હવળે એમ જ ક્યાં છે? કહો હવળે એમ જ ક્યાં છે? મહારાજ પ્રથમના 27માં કે ભજન તો હવ કરે પણ સમજણમાં બહુ મોટો ફેર છે. સમજણ જેને સેટિંગ વાળી થઈ જાય પુરુષોત્તમ નારાયણ ઓળખાય, જેનો બેડો પાર થઈ જાય. બહુ સરસ અહીંયા મહારાજ વાત બતાવે છે. મહારાજ કે આત્મનિષ્ઠાથી તો આટલું થાય, ટાળ તડકો ભોગ તરસ માન અપમાન સુખ દુઃખ તે રૂપી નદી તરી શકાય, પણ મૃત્યુ સમય તો સમુદ્ર જેવો છે. માટે ત્યાં તો આત્મનિષ્ઠા વાળો હોય તથા વગર આત્મનિષ્ઠા વાળો હોય એ બે ને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે. માટે અંતકાળે તો ભગવાનનો દઢ આશ્રય હોય તે જ કામમાં આવે છે. અંતકાળે તો દઢ આશરો જ કામમાં આવે, બાકી કશું જ કામમાં આવે નહીં. માટે ભગવાનના ભક્તો દઢ આશરો મહારાજનો કરજો. જેણે જેણે મારનો દઢ આશરો કર્યો છે એનો બેડો પાર થઈ ગયો છે. અને દઢ આશરા વાળો મારને ગમે, બહુ બહુ ગમે. મહારાજ એકવાર ભુજ બિરાજતા હતા અને મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા. મહારાજ કહે, બધા સંતો ભક્તો હતા, મહારાજ કે તમે અમારા માટે શું કરો, તમે અમારા માટે શું કરી શકો? ત્યારે કોઈ કે મારા જરૂર પડે માથો આપી દઈને, એમ ઘર છોડી દઈને, આ કરી દઈને તે કરી દઈએ, બધા અલગ અલગ બોલ્યા. શિવરામ વિપ્ર બેઠા હતા, મહારાજ કે શિવરામ તમે અમારા માટે શું કરો? ત્યારે શિવરામ મહારાજને કે મહારાજ તમે પોસાય તેવા માનુષિક ચરિત્ર કરો, પોસાય તેવા કરો, તોય પણ મને તમારા સ્વરૂપમાં કદી પણ એક લેશ માત્ર સંશય ન થાય એ હું કરી શકું. અને મહારાજ ઉભા થઈ ગયા, ભેટી પડ્યા શિવરામને, સાબાશ સાબાશ સાબાશ, સાચું સમજવા જેવું તો તું સમજો છો, સમજણું? ગમે તેમ થાય તો પણ ભગવાનના સ્વરૂપમાં કદી સંશય ન થાય. નતર ભલામણ આજે તો ડગલે પગલે સંશય જ કરે. બોલો, અરે માનો કે ગઢપુર દર્શન કરવા માટે ગયા અને રસ્તામાં ક્યાંક ગાડી ભટકાડીને પગ ભાંગ્યો ને તો કીધો ભગવાન પગ ઉગામ ભાંગી નાખે, તું આખો ભાંગી દેવાનો હતો, પગી અટકાવી એની વાત કરીને તને સમજાતું નથી. સીધું સમજાણું તમને, જીવને પકડતા બરાબર નથી આવડતું. તારા ભૂકા બોલી જવાના હતા, ખાલી પગ ભાંગીને સોળી દુઃખ કાટે મટડે. હવળું પકડી, જરાક હવળું પકડ, જ્યારે જન્મ ત્યારે હવળું જ પકડી પકડી કર્યું. જેને લઈને તો પુનરપી જનનમ પુનરપી મરણમ, જ્યારે જન્મ ત્યારે માળો નોખું ખોટું જ હાલે, ત્રાહું ત્રાહું તાણે. બોલો, જ્યારે જન્મ ત્યારે કેટલી વાર જન્મ તમને ખબર છે? મને ખબર. બોલો, તમને ખબર તમે કેટલી વાર જન્મ? હું કહી દઉં, ભગવાન સ્વામિનારાયણ અંત્યના છેલ્લા વચનામૃતમાં કીધું, સમુદ્રમાં જેટલું પાણી ભર્યું છે એટલો જીવ માનો દૂધ ધાવી ગયો, આટલા જન્મમાં જીવે લીધા છે પણ કોઈ સીધું પકડતા આવડ્યું જ નહીં, અને પરિણામે વારે વારે જન્મોન મર્યો, જન્મોન મર્યો, જન્મોન મર્યો. જરાક આમ થાય ને એટલે તરત જ સંશય કરે. બોલો, જરાક થાય તો. અરે માનો કે શક્ય હોય કે મહારાષ્ટ્રીને હાથે કે લાલજી મારાને હાથે દુકાન શરૂ કરી, ઉદઘાટન કર્યું હોય અને ધંધો થોડોક ઓછો હાલે, તરત હું કે ખબર, લાલજી મહારાજ ઉદઘાટન કર્યું તો કેમ ધંધો ઓછો હાલતો? બંધ થઈ જવાની તે હાલે છે એની કરની. જરૂર જરા ખવડું પકડ ને, પણ મારું અવળું જ પકડાય. એટલે આ જીવને સેટિંગ આવતું નથી. આ જીવ નથી પ્રગતિને પામતો આધ્યાત્મિક પથમાં, એનું કારણ એને કોઈ દી સાચી વાત પકડતા આવડી જ નહીં. વાત જો સાચી પકડી લઈ તો કામ થઈ જાય. મહારાજ કેટલી સરસ વાત બતાવે છે. મહારાજ કે અંતકાળે તો ભગવાનનો આશરો હશે, દઢી જ કામ લાગશે, પણ અંતકાળે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી, તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. ઉપાસનામાં તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ એમ કહેવા આવે કે તું મને સર્વોપરી નહીં સમજતો, અને સમજીશ ને તો અક્ષરધામ નહીં આપું, તો એને કહી દે થાય કિલ્લે જાઓ, તમને સર્વોપરી જ કહેવાનો. અરે તમારા હાથમાં હુકમ છે, તમે તો જમપુરી નાખજો, ન્યા પડ્યો પડ્યો કહી સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી. બાકી આ જીવે કરીને હવે બીજું બોલી શકાય પોઝિશન નથી, ત્યારે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. સાબાસ સાબાસ સાબાસ. ઈ લેવલે પોગવું છે આપણે. બોલો, અને ઈ લેવલે પોગાય ને ત્યારે જ મહારાજ રાજી થઈ શકે. પછી વળી મુક્તાન સ્વામી પૂછ્યું, જે ભગવાનનો ભક્ત હોય તેની સિદ્ધિઓ આડી આવે છે, તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે? ભગવાનના ભક્તની સિદ્ધિઓ આડી આવે છે એમ કહેવામાં આવ્યું છે, તો નિશ્ચય જેને દ્રઢ હોય એને આડી આવે છે કે ઢીલો પોસે એને આડી આવે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને આવે છે, અને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે, અને સિદ્ધિઓને પણ એ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે. જે એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ પર ઘણું હેત છે? જેવા તેવાને સિદ્ધિઓ દર્શન થતા હશે, ભગવાન કરાવે નહીં તે સિદ્ધિઓને ચોંટી જાય. સમજાણું, એને તો આ આ જગતના પંચવીન સુખ જ જોતા છે, એને સિદ્ધિઓના દર્શન થાય ભાઈ નહીં. ભગવાનનો ભક્ત હોય એને સિદ્ધિઓના દર્શન થાય. પણ યાદ રાખજો, નિશ્ચય જેનો પૂર્ણ હોય પણ આજ્ઞામાં થોડો ઘણો ઢીલો પોછો વર્તતો હોય એની સિદ્ધિઓનું દર્શન થાય. ભગવાન એની સિદ્ધિઓ પ્રેરે. શું કામ પ્યારે આ જરાક જરાક 19-20 દેખાય, ભલામણ આ 20-20 પણ દેખાતો તો અરજી મારે ઉપાડી ન જાય, સિદ્ધિઓને ન મોકલે. બોલો, પણ જરાક ડાઉટ જાતો, જરાક ડાઉટ એટલે ભગવાન એ ડાઉટ તપાસવા માટે સિદ્ધિઓને મોકલે. જા જઈ કેમ થાય, અને સિદ્ધિઓને મોકલે, અને સિદ્ધિઓ લેવાય જાય તો ભગવાન છોડી દે, અને સિદ્ધિઓ ન લેવાય તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પછી એને સંભાળી લઈને અક્ષરધામને આપે છે. આપણે એ લેવલ સુધી પોગવું, સિદ્ધિઓ આડી ન આવે, સામાન્યને આવતી નથી, શ્રેષ્ઠને આવતી નથી. મેં એકદમ બધું બધું લફડું બધું અધકચરાને જ છે. સમજાણું તમને, હાવ ઢીલાને કાંઈ નથી, અને ટોપ લેવલમાં કાંઈ નથી. ગોપાળન સમય કાંઈ સિદ્ધિઓ આડી આવી છે. હું તમે કહો, હે ગોપાળન સ્વામી જયારે આલોકમાંથી વિદાય લીધી ત્યારે સિદ્ધિઓ આડી આવીશ, ગુણાતીતાનંદ સ્વામી સિદ્ધિઓ આડી આવીશ, મુક્તાનંદ સ્વામી સિદ્ધિઓ આડી આવીશ, દાદા ખાચરની સિદ્ધિઓ આડી આવીશ, લાડુભાઈ જીવબાની સિદ્ધિઓ આડી આવીશ. સિદ્ધિઓની તાકાત છે, ખામી ફરી ગયા કે હે? ટોપ લેવલમાં સિદ્ધિઓ નથી, યાદ રાખજો. બિલકુલ લો લેવલમાં પણ સિદ્ધિઓ નથી, વછેટવાળાને સિદ્ધિઓ છે. માટે વચ્ચે રહેતા નહીં, ક્યારેક ભૂકા નીકળી જાય, વચ્ચે રહેનાર ન ક્યારેક ભૂખા નીકળી જાય, ક્યારેક લેશ માત્ર કે પ્રીતિ રહી જાય, એક જરાક જ વધારે એક જરાક રહી જાય તોય પણ ભગવાન છૂટી જાય. છેલ્લી ઘડી છે ને બહુ કિંમતી ઘડી છે, છેલ્લી ઘડી બહુ કિંમતી. હું ઘણી વાર કહું છું છેલ્લી ઘડી કેટલી કિંમતી છે, તો વન ડે મેચમાં 3 રન બાકી હોય અને 1 બોલ બાકી હોય, પછી રમનારા ખેલાડી માટે બોલ કેટલો કિંમતી, હે ગજબ કિંમતી કહેવાય કે નહીં? કારણ કે છેલ્લા બોલ ઉપર આખી હાર જીતની રમત છે, 3 રન બાકી છે અને છેલ્લો બોલ આવ્યો અને ફોર મારી દીધી તો આગળના 500 રનની કિંમત, અને છેલ્લો રન ઈ છેલ્લો બોલ નો રમી ગયો તો આગળના 500 રન બધાય પાણીમાં. એ મૃત્યુની છેલ્લી ક્ષણ બહુ મહત્વની. મહારાજ માટે સારંગપુરના 11મા વચનામૃતમાં લખ્યું, ઘડી કે અર્ધે ઘડી મૃત્યુ આડી બાકી હોય અન જીવ જો નિર્વાસનિક થઈ જાય, એનો મતલબ શું થયો? એની મનની વૃત્તિ બધેથી તૂટી જાય ને મારામાં જો લાગી જાય ઘડી કે અડધી ઘડી બાકી હોય. પ્રથમના 56માં એમ કીધું, છેલ્લી ક્ષણમાં એના મોઢામાંથી સ્વામિનારાયણ નામ જો નીકળી જાય એના તમામ પાપને ધોઈને સાફ કરી નાખું ને મારું દિવ્ય ધામ આપી દો. આ દાખલો બધો છેલ્લી ક્ષણ માટેનો છે. શું કહો તમે, હે અમશે દાદા, સાચું ખોટું? ને તે આટલી ઉંમરે કેટલા દોડે, કેટલા દોડે, ભૂખા ઘડેલા દોડે. યુવાનને શરમાવો, બોલો ઘડીક આવ્યો, ઘડી ક્યાં, ઘડી ક્યાં, ઘડી ક્યાં, હું કામ કરે કોક હાર પહેરાવે એટલે છેલ્લી ક્ષણ, છેલ્લી ક્ષણ સુધારવા માટે કે છેલ્લી ક્ષણે મહારાજ કે આવી જાવ ભક્તરાજ, તે ઘણું કર્યું છે, તે મને રાજી કરવા માટે, મારા આચાર્યને રાજી કરવા માટે, મારા સંતો ભક્તોને રાજી કરવા માટે તે ઘણીક મહેનત કરીએ છે, માટે તને તેડવા માટે એકલો નથી આવ્યો. જો કેટલા મુક્ત આવ્યો, જોઈ લે કેટલા વિમાનો લાવ્યો છું, હાલ તને અક્ષરધામમાં તેડી જવા છે, એટલા માટેના મહેનત છે. એમ જ તેડી જવાનો, તમે જોજો એમ જ લઈ જવાનું, જીધી જાય તીધી, એટલા માટેનો દાખલો છે, એટલા માટેની મહેનત છે. શિબિરોનો અર્થ જ એ છે, બસ છેલ્લી ક્ષણ શુદ્ધ બની જાય, છેલ્લી ક્ષણે મારા સિવાય કાંઈ ન રહે. પણ ભક્તો છેલ્લી ક્ષણે મારા સિવાય કાંઈ ન રહે એવું કરવું હોય તો અત્યારથી પરીક્ષામાં એક એક સ્પેલિંગ જેને સાચો લખવો હોય એને પહેલાં બહુ ગોખવો પડે, સમજાણું? ત્યારે પરીક્ષામાં સ્પેલિંગ સાચો લખાય. પહેલાં ભલામણા ગોખે નહીં અને બગીચામાં આટા મારી મારી જ કરે, એ પછી સ્પેલિંગ ક્યાંથી સાચો લખીએ કે કોજી? એમ દેહ જ્યારે આ પૃથ્વી પર હતો ત્યારે નથી પૂજા કરી, નથી ભજન કર્યું, નથી આરાધના કરી, નથી કથા વાર્તા સાંભળી, નથી શિબિરો ભરી, નથી અંતરવૃત્તિ કરી, નથી સેવા કરી, એને ક્યાંથી પછી મોક્ષનો, મુક્તિનો, નિર્વાસનિકપણાના ઉપાયનો સ્પેલિંગ યાદ રહે, ક્યાંથી રેખો છે? માટે ભગવાનના ભક્તો બહુ અનુસંધાન રાખશો. મહારાજ બહુ સરસ વાત કરે છો. મહારાજ કે કે ભગવાનનો દ્રઢ જેને આશરો છે એને સિદ્ધિઓ આડે આવે. શું કામ? તો કે રખે ને કે કાચો નથી રહી જતો ને, એ તપાસો માટે સિદ્ધિઓ આડે આવે છે. એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જોઈએ છે. પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ નહીં છે ને નિર્વાસને કેવી એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે. એટલે હતો પાકો પણ આમ ખબર નથી પડતી પાકો છે કાચો, એને માટે સિદ્ધિઓ મોકલી અને સિદ્ધિઓ આવીને ભગત જરાય કે ન લો પણ એટલે પાકું થઈ ગયું, પાકો ભગત છે. અને પાકો ભગત દેખાય એટલે ભગવાન શ્રી પછી એને ઉપાડી લે છે અને પોતાનું દિવ્ય ધામ ભક્તને આપ્યા છે, એને વશ થઈ જાય છે. જેમ વામનજીએ બળીરાજાનું ત્રિલોકીનું રાજ લઈ લીધું અને 14 લોકના 2 પગલા કર્યા અને 3જા પગલા સારો તે બળીરાજાએ પોતાનું શરીર આપ્યું, એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં, ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા. બલિ મહારાજાને વગર વાંકે ભગવાને બાંધ્યા તોય પણ ભગવાનની પ્રત્યેને લેશ માત્ર અભાવ કે અવગુણ ન આવ્યો, પછી ભગવાન એને વશ થઈ ગયા અને ભગવાન સ્વયં એને આંગણે બંધાઈ રહ્યા. ભક્તો આવો ગુણ શીખજો, ભગવાનના આચાર્ય, ભગવાનના સંત કે ભગવાનના ભક્તોનો અવગુણ જ ન આવે. ઘણા ઘણા તો એમ ઘડીએ 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 સેકન્ડે સેકન્ડે, બોલો સેકન્ડે સેકન્ડે. શિબિર ભરે થયો, અમારી શિબિરમાં સરદાર એક હરિભગત દર વર્ષે આવે, એક શિબિર જવા નહીં દેતો અને દરેક શિબિરમાં એક ચિઠ્ઠી તો લખે જ. તમે મોટી મોટી વાતો કરો છો, સરદાર કીધી હોપવું ભૂલે જ નહીં એકી ફેરી બોલો. અને તમે મારા શ્રીને અત્યારે કદાચ દેશકાળ નો આપી શકતો લાલજી મારા નો આપી દો. આ ફેર એવું લખ્યું લાલજી મારા નો સંભાળતો વહુજી મારા નો આપી દો, પણ તમે હોપી દો કે મેં કીધું. પણ તને છે ને જાડા ઉલટી થાય છે ધીમો જ કહીને, જ્યાં હોપવાની થાનનું તો સેટિંગ થવા દેતું. હવે આવજો લ્યો તમે, હવે સેટિંગ થઈ ગયું જુનાગઢનું, આ ફેર ઠપકારી દેવાના 38માં જન્મોત્સવમાં સરદાર લાલજી મારના શરણે, જુનાગઢને શરણે. કાંઈ સરદાર હાટું થોડા સાધુ થયા છે, સ્વામિનારાયણ હાટું થયા છે, પણ અમુકને સેટિંગ જ ન આવે. બોલો, નાની વાતમાં સમજી ન શકે ભગવાનના સાધુને, ભગવાનના ભક્તની કોઈ દી ગતિ ન કરી શકે. ભગવાનના ભક્તને સંતની પ્રત્યેના આચાર્ય મારી પ્રત્યે કેટલો દિવ્ય ભાવ હોય છે. સચ્ચિદાનંદ સ્વામી પ્રસંગ જુઓ, મહારાજ કે સ્વામી તમને કોઈ દે આ સાધુ કોઈ હરિભક્ત નો અભાવ આવે ખરો? કોને પૂછ્યું? સચ્ચિદાનંદ સ્વામીને. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી શું બોલ્યા ખબર? મહારાજ મારા હાથને પગ બે ને કાપી નાખે. સાંભળ્યો, આત્મનિષ્ઠા આત્મબુદ્ધિ કેવી હોવી જોઈએ? મહારાજ મારા હાથ અને પગ બે ને કાપી નાખે અને સંતોના પતરાવાળા પડતા ત્યાં મને ફેંકી દે, તોય પણ મને સંતોનો અભાવ તો ન આવે, પણ સંતો પતરાવાળા નાખવા આવે ને ત્યારે એમ કહો, હે મહાપુરુષો તમારો વધારેલો પ્રસાદ મારા મોઢા આગળ નાખજો, તો પીડ્યો પીડ્યો એને ખાઈશ, પણ મને એનો અભાવ ન આવે. આ નામ સત્સંગ થયો કહેવાય, આને આત્મબુદ્ધિ કહેવાય. અને એ ભગવાનને વાલો થાય, અને એ ભગવાનને વાલા કરી હગે મહિમાનો સમજ્યા ને એનાથી કાંઈ ન થાય. તમે પૂર્વે ભગવાનના સંતો ભક્તો કેવો મહિમા સમજતા જોત ખરા? ને તો ગુણાતીતાનંદ સ્વામી કે જેવા તેવા સાધુ, એક સેકન્ડ મારીને મૂર્તિ ભૂલાત માથાનું તાળું ફાટી જાય એવી મહારાજની સાથે અખંડ પ્રીતિ જોડનારા મહાપુરુષ. નતર જરાક આમ જરાક ભગવાનનું ભજન કરતો થઈ જાય ને એટલે ભગવાનને સાધુ હરિભગત હાવ એને ગૌણ જ થઈ જાય, હાવ જાણે કઈ એ ભગત જ નથી ઉઠી જાય. બોલો, પાંચ માળા વધારે કરે આ જીવ છલકાઈ જાય, ઘડી ઘડીમાં છલકાઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી માથાનું તાળું ફાટી જાય એક સેકન્ડ મૂર્તિ ભૂલાય તો, એવા મહાપુરુષ. પણ વડતાલ જતા હોય અને કાર્યાણે આવ્યા સંતો બધા સાથે, અને એ વખતે ભયંકર રોગ નીકળ્યો પ્લેગનો, એમાં 19 સંતો માંદા થયા. ગુણાતીતાનંદ સ્વામીજી હાજા તે બધાને કે તમે જાઓ, હું સંતોની સેવામાં રોકાવ. અને સ્વામી ખડે પગે સેવામાં રોકાણ, ખડે પગે, અને 19 સંતોને હાજા કર્યા. અરે કપડાં બગડી રે, કપડાંને સાફ કરે, મહિમા સમજે, આના મહિમા કહેવાય. અને મહારાજે લોયાના 18માં કીધું પણ છે, મહારાજ કે જેને મારા ભક્તનો મહિમા હોય એને દેહ કોઈ દી ન દેખાય, એની અંદર દેહની અંદર બેઠેલો આત્મા દેખાય. ઈબાડો બોબોળો લૂલો લંગડો ગમે તેવો દેહ હોય પણ એને આત્મા દેખાય, અને આત્માને ઓળખીને એની સાથે પ્રેમ કરે, જાણે છે આ દેહ તો પડ્યો રહેવાનો, રૂપાળો છે એ પડ્યો રહેવાનો, કાળો છે એ પડ્યો રહેવાનો, બાડો બોબડો છે એ પડ્યો રહેશે. અને એને હળકાઈ દેખે અને કરાક કરી નાખશે, દાટી દેહે, પણ અંદર બેઠેલો આત્મા એ મુક્ત બની અને પરમાત્માના સાનિધ્યમાં રહેવાનો છે, એને પૂર્ણ જ્ઞાન હોય, માટે એને ભગવાનના ભક્ત સાથે અતિશય પ્રીતિ વર્તતી હોય. ભગવાનના ભક્તો જેને ભગવાનના ભક્તનો મહિમા નથી, ભગવાનના સંતનો મહિમા નથી, ભગવાનના આચાર્યમાનનો મહિમા નથી, એને સ્વામિનારાયણનો છે જ નહીં મહિમા. ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજાય એની વાત જુદી થઈ જાય, એને ઓટોમેટિક પાછળ બધાનો મહિમા સમજાઈ જાય. કહો, જોકે ભાવનગરનો સત્સંગ સમાજ ખરેખર મહિમાવાળો સત્સંગ સમાજ છે, બહુ સાચું કહું છું, ખોટું ન લાગે તો કહું કમાણી સાહેબ, રાજકોટના સત્સંગ સમાજને ભાવનગરના સત્સંગ સમાજનો સમાગમ કરવાની જરૂર છે. સમજાય છે મારા શબ્દો? સુરતવાળાને મુંબઈના સત્સંગ સમાજની અરે સત્સંગ કરવાની જરૂર છે. રાજકોટનો સત્સંગ ખૂબ મોટો, રાજકોટનો સત્સંગ ખૂબ મોટો, એમાં કઈ એકબીજા ગૌણ વાત નથી. સ્વામી વાતોમાં લખ્યું ને, મહારાજ એકવાર આનંદાન સ્વામીને કીધું, સ્વામી અમે તમને પ્રવૃત્તિમાં જોડીએ તો? મારણ કે મહારાજ તમે જેમ આજ્ઞા કરો ને એમ પ્રવૃત્તિ થાય. મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમને જોડીએ તો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ કે વેતૃત્તિ બહાર કાઢું પછી એક હાથ અંતરદ્રષ્ટિ કરું ને ત્યારે શાંતિ થાય. સ્વરૂપાનંદ સ્વામી કે સ્વામી તમને? સ્વરૂપાનંદ સ્વામી કે મહારાજ મને જે જે પ્રવૃત્તિ કરાવો, જ્યાં જ્યાં દ્રષ્ટિ નાખો ને ત્યાં પહેલી તમારી મૂર્તિ દેખાય ને પછી પ્રવૃત્તિ થાય. ત્યારે મહારાજ કે આનંદાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીના સમાગમની જરૂર છે, મુક્તાનંદ સ્વામીને સ્વરૂપાનંદ સ્વામીના સમાગમ કરવાની જરૂર છે, એમ રાજકોટના સત્સંગ સમાજને ભાવનગરનો સત્સંગ સમાજનો સમાગમ કરવાની જરૂર છે. બાકી બહુ બળ્યો સત્સંગ સમાજ છે, બહુ બળ્યો છે, પણ એને છે ને અમુક અમુક શું કે મર્યા પડી ગયા કુસંગના થોડા થોડા, સંઘની અસર થઈ, સંઘની અસર થઈ. અહીં છે ને એવો કુસંગ પહોંચ્યો જ નહીં એટલે વાંધો ન, એને તો અહીં મર્યા પડી જાત, ન પડે એમ નહીં, પડી જાત લોઢાન મર્યા પડી જાય. આ દેહ છે ને, આ દેહ છે ને ત્યાં સુધી મર્યા પડવાની શક્યતા, ત્યાં સુધી લોઢાની સાથે સંગત છે. સુવર્ણ તો દેહ છૂટે ને પછી થાય, એટલે ત્યાં સુધી એને કુસંગ અડી જવાની શક્યતા છે. જોકે હવે ધીમે ધીમે રાજકોટમાં મર્યા મર્યા જવા, એ ટાઈમે વૈયા જ જાય. હમણાં સુરતમાં તો 90% હરકું થઈ ગયું, બોલો 90%. હવે થોડું ઘણું છે, આ પેરી હમણાં ઉત્સવ છે જબરો સુરતમાં, વૈશાખ મહિનામાં ભૂકા કાઢે એવડો, એ બધા મર્યા હરખા થઈ જવાના. સગણભાઈ ભૂકા કાઢે એવો કરવાનો છે, ન ભૂતોનો ભવિષ્ય, ભવિષ્ય જેવો નહીં કહેવાનો, કારણ કે પરમ પૂજ્ય લાલજી મારા ના પાડે કે ભવિષ્યની તો વાત જ નહીં કરતા, ન ભૂતો બોલવું, કારણ કે એવડા મોટા સમયે ઉત્સવ કરીને ભગવાન સ્વામીને ઓળખાવાના છે, બબે ગામની સીમો ભેગી થઈ જાય અને થશે. એ મહાપુરુષ જેવા છે, એવડો સંકલ્પ કરશે એવડું થઈ જાય. પણ ભક્તો એક વાત ચોક્કસ, મહિમા વિના કાંઈ જ નથી, મહિમા નથી તો કાંઈ જ નથી. તમે પોહા એટલું ભજન કરો મહિમાનો તો તમને સુખ ન આવે, ગમે એટલું તપ વ્રત કરો મહિમાનો તો સુખ ન આવે. તપનું ખંડન નથી કરતો યાદ રાખજો, નહીતર પછી તમે અવળું પકડશો ઠૂઠું, ચાંદણ કરશો, કરતા હશો ને તો અડધે પડતું મૂકશો, સ્વામી ના પાડે. તપનો મહિમા છે જ, યાદ રાખજો, ભજનનો મહિમા છે જ, પણ ઈ મહિમા એની મોજ તમને તો આવશે, તમને સાથે ભગવાનના સંતો, ભગવાનના ભક્તો, ભગવાનના આચાર્ય મહારાજ અને સ્વયં પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા હશે, તો જ મોજ છૂટશે. નતર જેમ જેમ તમે તપ વ્રત કરતા જશો, જેમ જેમ ભજન કરતા જશો, એમ એમ મોજ આવવાને બદલે કરમાતા જશો, સમજાણું, કરમાતા જશો, મોજ નહીં છૂટે. મોજ તો ત્યારે છૂટે જ્યારે મહિમા સમજે. 19 સાધુને હાજા કર્યા, તમે વિચાર તો કરો, 19 સાધુને હાજા કર્યા, અને 19 સાધુને હાજા કર્યા પછી સ્વામી વડતાલથી જ્યારે કાર્યાણથી વડતાલ જવા તૈયાર થયા, ત્યારે 19 સંતોએ કીધું શરીર અશક્ત છે સ્વામી, અમે તો નહીં આવી શકીએ, પણ તમે અમારા બધાને વતી મહારાજને અમારા જય સુમરાણી કહેજો. સ્વામી કે વાંધો નહીં. અને સ્વામી જ્યારે વડતાલ ગયા, મારીને દંડવત કરીને ભેટ્યા, સ્વામી એકવાર ભેટ્યા ભગવાન સ્વામિનારાયણ, કે ફરી વાર આવો, ત્રીજી વાર, ચોથી વાર, 19 વાર ભગવાન સ્વામિનારાયણ ગુણાતીતાનંદ સ્વામીને ભેટ્યા. સ્વામીને કહે, સ્વામી તે મહિમા સમજી મારા સાધુની સેવા કરીને એનું ભેટું છું, એનું ભેટું છું. સંપદાનો પ્રસિદ્ધ ઇતિહાસ, નાજા જોગ્યાન અલૈયા ખાચર, બે પાણી બે હતા, સમજાણું, પાણી બે હે, આને કડકડતી ટાઢમાં ગળા સુધી પાણી બે હે. પછી એક દાડો મહારાજે દાદાના દરબારમાં વાત કરી, મહારાજ કહે આ દાદા ખાચરની ઘોડશાળ સંભાળે એવો એક માણસ જોઈએ છે, કોઈ સંભાળશે? નાજા જોઈએ કે મહારાજ હું સંભાળીશ. અને નાજા જોગીએ ઘોડશાળ સંભાળીને બે ચાર દાડા થઈને એક દાડો સભા ભરીને બેઠી લેતી, અને મહારાજ નાજા જોગીએ પોતાની પાસે બોલાવ્યા, મહારાજ કે આવો તો, અને ખૂબ રાજી થયા મહારાજ, રાજી થઈને ભેટ્યા, છાતીમાં ચણાવી દાપ્યા, અલૈયા ખાચર ઉભા થયા. મહારાજને કે મહારાજ, નાજા જોગી એકલા કાંઈ પાણી નથી બેહતા, હું હતા પાણી બે હોઉં. તાર મહારાજ કે આ પાણી બેહો ને એના ચણાવી નથી, આ પાણી બેઠા એના ચણાવિંદ નથી. મહારાજ કે દાદા ખાચરની ઘોડશાળ અમારા વચને સંભાળી, પોતે કેવડો મોટો માણસ પણ પોતાની મોટપ છોડી દીધી, મહારાજ કે એના ચણાવિંદ છે, એના ચણાવિંદ છે. મહિમા સમજાય ભક્તો, પછી જ મોજ છૂટે, મહિમા નથી તો કાંઈ નથી. અને જે જે ભક્તો મહિમા સમજાણે સમજ્યા છે, એનો બહુ મહત્તા લખાણ એવો. દાદા ખાચર બહુ મહિમા મારનો સમજતા, પણ તમને ખબર અમરા ખાચર તો દાદા ખાચર કરતા મારનો મહિમા બહુ સમજતા, બહુ સમજતા. એના દીકરા અમરા ખાચર, બાવા ખાચર, અમરા ખાચર બે દીકરા, પણ એમાં અમરા ખાચરને તો ગજબનો મહિમા, ગજબનો મહિમા. મારા ધામમાં સીધા પછી પણ મંદિરે દર્શન કરવા આવે ને, પછી દરવાજાની અંદર પ્રવેશ કરીને પછી આળોટતા 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 મંદિરના પગથિયા સુધી પહોંચે, દંડવટ કરતા કરતા પગથિયા ચડે. એક દાડો ગોપાળાન સ્વામી જોઈ ગયા, અને ગોપાળાન સ્વામીના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા, આ તો દાદા કરતા હવાયો થયો. એભલ બાપુ કરતા હવાયા દાદા ખાચર, અને દાદા ખાચર કરતા હવાયા મહિમામાં અમરા ખાચર. ત્યારે ભક્તો એના પરિવારને આધીન બનીને ભગવાન સ્વામિનારાયણ એને ત્યાં ઘર માનીને રે. અને ત્યારે પ્રતાપસિંહને કહેવું પડે, ધન્ય રાજા અભય બ્રહ્મન એન ભક્ત્યા વશીકૃતો ઉવાસ્તત ગૃહે સાક્ષાત ભગવાન નિસ્પૃપી સહા. એભલ બાપુ એના પરિવારને લાખ લાખ વાર ધન્યવાદ છે, લાખ લાખ વાર ધન્યવાદ. જેને બ્રહ્માંડ અધિષ્ઠાતા ન બાંધી શકે એવા ભગવાન સ્વામિનારાયણને એભલ બાપુ એના પરિવારે બાંધી દીધા. ભાવનગરનો સત્સંગ સમાજ ખરેખર મહિમાવાળો. હમણાં દેવ સમયે વાત કરી બિપિનભાઈની કે એક ભગવાન સ્વામિનારાયણના સાધુ માંદા થઈને આવે અને 11-11 દિવસ આખો પરિવાર ખડે પગે ઊભો રહે. અમને આપણા મહોત્સવ પહેલાંનો અનુભવ છે. એક ભગત એને એક્સિડન્ટ થયેલું બોટાદ પાસે નહીં ભાવનગર દાખલ કર્યા. અમે અડધો ફોન ખાલી લાગ્યો. અમરશ દાદાને ફોન કર્યો અને મુકેશભાઈને ફોન કર્યો. અમે કીધું ભગવાનના ભગત છે, બીજી આંખની ઓળખાણની હોસ્પિટલ આવ્યા છે, તમે પહોંચજો. અને ભક્તો પહોંચ્યા. એક મહિના સુધી રોકાણા પણ ખડે પગે ભાવનગરના સત્સંગ સમાજ સેવા કરી. ભક્તો અન્ના મહિમા, અને મહિમા છે એ જ મહારાજને ખૂબ ગમે છે. મહિમાવાળા બનજો. જોકે અહીંયા તો પાયો જેવો નખાણો છે. અમારે અમરશ દાદા સગનભાઈ ખૂબ મહિમાવાળા, કથા વાર્તા નિત્ય પ્રસંગ. તો યાદ રાખ, જેને મહિમા હોય ને એના જોગમાં તો મહિમાવાળા થશો. જેને ભગવાનના સંત, ભગવાનના ભક્ત, ભગવાનના આચાર્ય મહિમા ન હોય એના જોગમાં આવશો ને તો હશે તો ટળી જાહે. સમજાય છે? જેને મહિમા હોય એના જોગમાં આવો, મહિમાવાળા થાવ. ન હોય એના જોગમાં આવો તો ટાળી નાખે. માટે સાવધાન, સાવધાન. એક જણ મને કે આ લાલ ને સફેદ કેમ ધજા આપણા મંદિરમાં? મેં કીધું સાવધાન માટે લાલ, સાવધાન રહેજો. જરાય સંગમાં ભૂલ ખાશો તો મોક્ષ બગાડી નાખશો. સફેદ સાત્વિકતાની નિશાની. સારો સંગ તમે જિંદગીમાં છોડશો નહીં. સારો સંગ છોડશો તો પણ મોક્ષમાં થાપ ખાઈ જશો. નબળો સંગ તમે કરશો લાલ ડેન્જર, મોક્ષમાં જ પડી જશો. એટલે કળવ, એટલે લાલ ને સફેદ. બહુ સરસ મહારાજ અહીં કહે છે. મહારાજ કે ભક્ત જયારે ભગવાનનો મહિમા સમજે ત્યારે ભગવાન એ ભક્તને આધીન બની જાય છે. મોડું અંધારું મળ્યું થવા. સરસ દ્રષ્ટાંત કોનું આપ્યું? બલિ મહારાજાનું. ધજા તો હમણાં આવી, આ જૂનું થઈ ગયું. બલિ મહારાજે ભગવાનને સરસ્વ આપ્યું તોય ભગવાન એને વગર વાંકે બાંધે તો પણ ભક્તિ થકી પડ્યા નહીં, ભગવાનનો અભાવ ન આવ્યો. ત્યારે એવી પોતાને અનન્ય ભક્ત જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હવા ભગવાન એને વશ થઈ ગયા. અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરિયા કરીને બંધાયા છે. તે આ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઊભા છે. બલિ તો ઘડીક બંધાવણ, પણ ભગવાનને કાયમ બંધાઈ જવું પડ્યું. અને બળીરાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી. એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહેશું અને એમ કરતા ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે. બરાબર યાદ રાખજો, ત્રણ વસ્તુ મૂકી મહારાજે. આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈને રહેશું. આ ત્રણ ઇકબાલો આપણે એક તો પ્રાપ્ત કરવી, નિર્વાસનિક થઈ જઈએ, બધું ભગવાનને અર્પણ કરી દઈએ, એના દાસ બનીને વર્તીએ. અને તેમ છતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણને વધુ વશ થઈ જશે. આટલું બધું કર્યા પછી ભગવાન દુઃખ દે પાછા? બોલો. નિર્વાસનિક થઈ જઈએ, બધું અર્પણ કરી દઈએ અને એના દાસ બની વર્તીએ અને તોય ગુસ્સા મારી મારી ભગવાન કરે તોય પણ ડરવું નહીં, એમ કહે છે. બોલો. એમ વિચાર કરો, ભગવાન જેમ વધારે મને દુઃખ દેશે એમ વધારે મારે આધીન બનશે. બહુ મોટી વાત કરી. આ જ વાતને મહારાજ ફેરવીને પ્રથમના 76મા વચનામૃતમાં મહારાજ કહે, પંચવર્તમાને પૂરો હોય, પંચવર્તમાને પૂરો હોય, કોઈ વાતની ખોટ ન હોય, એનું ગમતું મુકાવી જીવન પર્યંત અમારું ગમતું કરાવીએ તોય પણ જીવન પર્યંત જે મુંજાય નહીં. મહારાજ કે એની ઉપર તો વગર કર્યું હેત થાય છે, વગર કર્યું હેત થાય છે. કો આટલા ગુણ જેની અંદર આવે. વાત વાતની શબ્દ જ અલગ છે, રીત તો કહેવાની વાત તો એકની એક જ છે મહારાજ કે, અને અમે આધીન થઈ જઈએ છીએ. શા માટે જે પોતે ભક્ત વત્સલ છે, આટલી વાત ભૂલવી નહીં. ભગવાન આપણને કોઈ દી હેરાન કરે નહીં, દાસના દુશ્મન હરિ કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. અને કૃપા સિંધુ છે તે જેની પોતાની વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે. અતિ દ્રઢ ભક્તિ જે દેખે જેની અંદર, એને ભગવાન આધીન થઈ જાય છે. પછી તે પ્રેમી ભક્ત યુક્ત જે ભક્ત, ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. પછી ભગવાન ભક્તની મનરૂપી દોરી કરીને બંધાઈ જાય છે. પછી છૂટવાને સમર્થ થતા ભગવાન પછી ભગતને છોડી શકતા નથી. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને દુઃખ વધુ દેશે તેમ તેમ વધુ મારે વશ થઈ જશે. ભગવાન જે વધુ વધુ દુઃખ દે તેમ તેમ વધુ વધુ રાજી થવું. જેમ વધુ દેહ માંદો થાય એમ વધુ રાજી થવું. ધંધો વધારે તૂટતો જાય એમ વધુ રાજી થાય, એમ કે બોલો. કઠોળ જેવો ભગત થવું કઈ જેમ તેમ નથી. ભગવાન રાજી થાય તેમ કર્યો. જો ને ગઢપુરમાં મહારાજ બિરાજમાન હતા, એમ એક સંઘ આવ્યો, મહારાજને પ્રાર્થના મળ્યો, કરે હે મહારાજ દયા કરજો, કૃપા કરજો. એક હજુરી પાસે પાછળ ઉભેલા, એ મોઢા આડે આંગળી ધરે, બોલોમાં બોલોમાં માગોમાં. ઓલે બધાને થાય, પણ એમાં તારા બાપનું શું જાય, મેં માગી તો આડો પડીશો. તે બે ચાર ફેરી પહેલા માગ્યું, બે ચાર ફેરી પહેલા ભગતે સાવધાની કર્યા. અને પછી ભગત જરાક આમ આગા પાસે થયા ને, તો એટલે પાછળ પાછળ પડી ગયા. એટલે અમે માગતા તેમાં તારા બાપનું શું જાતું, ના પાડતો હતો. ત્યારે ભગત ગે, મેં અનુભવ કર્યો હશે કે હું આમ જ કરતો હતો, માગ માગ કરતો હતો. 400 વીઘા જમીન હતી, 20 જણાનો પરિવાર હતો, તે બધું સફાયો થઈ ગયો. બધા એક પૈસા એક માંદા પડતા ગયા, જમીન વેચતો ગયો, બે હારા જ પૂરું થયું. એટલે કહેતો જ માગોમાં હકીકત રાજી પાવો. પણ ઠાકોરજી ત્યાં સુધી નથી પગતા, કારણ કે આપણે પછી ત્યાં સુધી પગી એમ નથી. એટલે ઠાકોરજી પછી જાળવે છે, ના બાપા એટલું બધું આને કસોટી નથી લેવી, આ નહીં સહન કરી શકે. એટલે ઠાકોરજી પછી આ લોકનું રાખે છે ને અક્ષરધામે આપે છે. બાકી ખરી કસોટી લે ને તો આમાંથી મને ખબર નહીં કોક બહાર નીકળે તો નીકળે, અંદર ડૂબી જાય. એવી કસોટી લઈ એ કોક લીધી હોય, બે બંગલા હોય, ફેક્ટરી ધમધોકર હાલતી હોય, ખેતીવાડી 100-200 વીઘા હોય, 4 દીકરા હોય, બધા સગા સમેત બધા સુખિયા હોય. અને પછી ભગવાનને પ્રાર્થના કરે અને એમ કહે, ઠાકોરજીને હું તમારે એક પારણ બેહારું, ખૂબ રૂપિયા કમાણો છું, પારણ બારણ બેહારી અને મોટો જલસો કર્યો અને 20-25 લાખ રૂપિયા ખર્ચ્યા, અને ખર્ચ્યા અને કથા ઉત્સવ પૂરો થયો ને પાટોત્સવ પૂરો થયો ને બધું પૂરું થયું અને શરૂ થાય, એક પછી ખડવા માંડે તો કેમ થાય? હે ભગત પણ ટકે? એટલે ઠાકોર જેવું થવા દેતા નથી. ઠાકોરજી એવી કસોટી ભગતની લેતા નહીં. તો અનાદિન રીતે આવી જતી, મારે બદલી પછી થોડીક અનાદિન રીતે આવી જતી. ભગવાન જેને ખેદે પડે જાય ને ભૂકા કાઢી નાખે, પછી ભગવાનના મનમાં તો કળી કાળ છે, એટલી બધી કસોટી નથી લેવી, મારી હયાતી લીધી લીધી હવે એવી લેવી નથી. એટલે ભગત ઉપર તો ભગવાન એવી મહેરબાની કરીને છૂટા દોર સુખનાય મૂક્યા. મારે કે જાઓ અક્ષરધામી આપશું ને આ લોકમાં સુખ્યા કર્યું. સ્વામી વાતમ લખ્યું ને, ચોખા દૂધ ચોખા ખાવા, હિંડોળે હિંચકવા, દેહને મૂકીને પાછા અક્ષરધામમાં જવા, આવું સરળ કીન નાખ્યું. અને હવે ભગવાનનો વજે તો ભીત ભૂલો કહેવાય ભલા. કોઈ વાતની મણા રહેવા દીધી નથી. ગાદે બેતા વ્યાજ પેલા તા માગી લીધું, કોચી દપી ભવિ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજ કૃત કર્મ વશાદ વશ્ચ ભોગ્યમ ઇહ યદુર તથાન વસ્ત્ર દુઃખમ તદપી મમાસ્તુ ન તુ પ્રજેશ તેષામ. એ કૃપાનાથ ગુરુદેવ, તમારા આશ્રિતના પ્રારંભમાં ઠીકરા લખ્યા, ઠીકરા ભીખ માગીને ખાવાનું લખ્યું, અમને મળો અને ઈ અન્ન વસ્ત્રે આશ્રય કરીને સુખી થાવ, એવું માગી લીધું. માટે અન્ન વસ્ત્ર આશ્રયને દુઃખ થાય એવી કોઈ અપેક્ષા રાખતા નહીં, ચિંતા કરતા નહીં. મહારાજ ચિંતા પડી માગી લીધી છે. અને દેહને છોડે ને ત્યારે શરીરની અંદર એક એક વીછી રૂવાડે રૂવાડે ડંખ મારે આટલી વેદના થાય, એને બદલે અમને કરોડો કરોડ વીછીની વેદના થાવ, પણ તમારો આશ્રય તો માખણમાંથી મોળો કાઢે, દેહને મૂકીને મને જ પામે અને મારા દિવ્ય ધામની અંદર મારા મહાલૌકિક સુખની અનુભૂતિ કરે એવું આપો, એમ ગુરુ રામાનંદ સ્વામી પાસે માગ્યું. સ્વામી હાય પાડી, જોકે તો આપણે મનાયું, યાદ અપાઈ, બાકી અક્ષરધામમાંથી સંકલ્પ કરીને આવ્યા હતા. આ ફેરી જે કોઈ મારે હડફેટે ચડી જાય એ બધાને મારું ધામ આપી દેવું છે. જે કોઈ હડફેર છટે. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે મહારાજ એક દાડો કે ભલામણા ભૂત વળગે નથી મુકતું. શું કીધું? ભૂત વળગે નથી મુકતું. તમે જેને વળગી અને શ્યાના મૂકી અને અક્ષરધામ બેળો કરી જ દઈ, વચ્ચે ક્યાંય રહેવા દઈએ નહીં, એવડા મોટા દયાળુ ભગવાન મળ્યા શકો. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે, અને પળ માત્ર મારે થશે તે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું જોઈએ. પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. જિંદગીમાં કોઈ દેહ પાછો પગ તો ભરવો જ નહીં. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 61મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.